કાર્તિકી સમયો વાસુદેવ મહાત્માનું કથા શ્રવણ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઇત્યાદિ દેવોના દર્શન, દૂર દૂર થી આવેલા સત્સંગી હરિભક્તો સંતો ભાઈઓ બહેનોના પરસ્પર અપરિચય હોવા છતાં દર્શન, આ બધું જ, આ બધા જ પ્રસંગો આ બાલ વૃદ્ધ સહુ કોઈ સત્સંગી હરિભક્તોને માટે બહુ જ ખૂબ જ સ્વામીએ છણાવટ સાથે વાસુદેવ મહાત્માનું કથા શ્રવણ સત્સંગી હરિભક્ત ભાઈઓ બહેનો સંતોને કરાવ્યું છે. ચિંતન સભર, વિશ્લેષણાત્મક અને છણાવટની સાથે શ્રી વાસુદેવ મહાત્માનું કથા શ્રવણ આપણને સહુને કરાવે પૂજ્ય જ્ઞાન સ્વામી.
ભવ સં ભવ ભેતે ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામૃજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે.
વાલા ભક્તો, બે હજાર અને 64 સાલનો આ કાર્તિકી સમયો આપણે માણી રહ્યા છીએ. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ રણછોડરાય, રાધા કૃષ્ણ દેવ અને આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજની કૃપાથી શાંતિથી બેઠા બેઠા ભગવાનના ગુણ ગાઈએ છીએ. વાલા ભક્તો, સુંદર મજાનો હીરાનો મુગટ પહેરી મહારાજ એવા શોભે છે, એવા શોભે છે, આમ આખી રોનક બદલાઈ ગઈ હોય એવું લાગે છે. એ શોભા જ કંઈક એવી દિવ્ય છે, જોનારાઓના હૃદય ખેંચાઈ જ જાય. માણસ જાળીએ બાજે જ. ભગવાન તો હરિકૃષ્ણ મહારાજ તો અંદર બે જાળીની અંદર ને, નહીતર તો હરિકૃષ્ણ મહારાજ ને બાજે માણસો. જાળી છોડે નહીં પણ ક્યાંથી છોડે, એનાથી જાળી છૂટે નહીં, શું કરે. ભગવાન હરિકૃષ્ણ મહારાજનું મોહક રૂપ જોઈ મોહી ગયેલા એ પ્રેમી ભક્તો પાછળથી ગળદા ખાય, ઢીકા ખાય, ગાયલું ખાય, તોય હરિકૃષ્ણ મહારાજથી આઘા ન જાય, એ અદ્ભુત વાત છે. માટે મારી વિનંતી છે કે આ ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા મૂળ સંપ્રદાયમાં જો વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે જીવ જડાણો હોય, હેત થયું હોય, તો ભલે ને પાછળથી ગળદા ખાય, ગાળિયું ખાય, ઢીકા ખાય, ધક્કા ખાય, પણ હરિકૃષ્ણ મહારાજને છોડીને એ ક્યાંય ન જાય. કેમ જે ભગવાન સ્વામિનારાયણનું આ સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે અને અજમેરા પરિવારને ખરેખર ખૂબ સારો લાભ મળી ગયો. વયોવૃદ્ધ વડતાલમાં અતિ હરિકૃષ્ણ મહારાજમાં નિષ્ઠાવાળા હીરા ભગતની પ્રેરણાથી નવતમ સ્વામી જેવા સક્રિય કાર્યકર અને બાપુ સ્વામી જેવા કુશળ કોઠારી અને હાલના આ જે ટ્રસ્ટી બોર્ડના સભ્યો છે એમની સારી મમતા અને દેખરેખ એને કારણે વડતાલમાં લોકોને હમણાં સેવા કરવાનું દાન દેવાનું મન થઈ રહ્યું છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે. આ વડતાલ આપણું ઘર છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી સહેજે સહેજે ભવસાગરમાંથી છૂટી આપણે ભગવાનને પામીશું, સહેજે સહેજે પામીશું, વણ દાખડે પામીશું. ઘણા માણસોના મનમાં એમ છે, આમ કરો તો ધામ મળે ને આમ કરો તો ધામ મળે, પણ હરિકૃષ્ણ મહારાજને બે હાથ જોડી એના ચરણમાં માથું મૂકી દો ને એટલે સીધું ધામ મળે, સીધું ધામ મળે. માટે ભગવાન શ્રી હરિની ઉપાસના આપણે બધાએ ભગવાન શ્રી હરિને ગમતામાં રહીને એમના દાસ થઈને કરીએ, એ જ આપણા મોટામાં મોટા ભાગ છે. બને એટલો પરમાત્મા ભગવાન શ્રી હરિનો મહિમા સમજવાની કોશિશ કરીએ, કેમ જે ભગવાનનો મહિમા જેટલો આપણને સમજાણેલો હોતો નથી એટલું વિષયમાંથી આપણું મન નીકળતું હોતું નથી. માન મોટપમાંથી આપણો અંતરાત્મા બારો નથી આવતો. આપણને જ્યાં માન મળે, જ્યાં ખાનપાન મળે, જ્યાં આગળ બેસવા મળે ત્યાં આપણે દોડ્યા જઈએ છીએ ભગવાન ભૂલી. માટે વાલા ભક્તો, ભગવાન શ્રી હરિમાં મહિમા સમજ્યા વિના મન રાખી શકાય નહીં. રાત દિવસ ભગવાનને સંભાળવા માંડીએ, ખબર નહીં કેટલી આયુષ વધી હશે, કોને ખબર ક્યારે વૈયા જાઉં. ભગવાન સંભાળ્યા હશે ને તો ભગવાનનો રાજીપો રહેશે, બીજું બધું સંભાળી સંભાળી કર્યું હશે તો ભગવાન ક્યાંથી રાજી થાય. વાલા ભક્તો, અમારા વાલા સંહિતા પાઠમાં બેઠેલા સર્વે સંતો વાસુદેવ મહાત્મયનો કેદાડાનો પાઠ કરીને બેસી ગયા છે, કારણ કે 32 અધ્યાય આ વિદ્વાનોને વારશું, એક દિવસમાં વાંચી વાળે. હવે નવરા થયા ને એટલે મને કહે છે કે તમે ઓલો રૂપિયો સર્વેનો રાજા ઈ ગાઓ. તમારે બધા તાળીઓ પાડો છો એના ઉપરથી એવું લાગે છે કે કશો વાંધો નહીં. આપણે હું હમણાં રૂપિયો સૌનો રાજા ગાઈશ, કશો વાંધો નહીં. સંતો ભક્તો રાજી થાય એ તો આપણે કરવું છે. અત્યારે સમુદ્રના તટ ઉપર વાસુદેવ મહાત્મયના માધ્યમે ભગવાન લક્ષ્મીનારાયણના વિવાહ થયા છે અને સર્વે દેવો ભગવાનની સ્તુતિ કરે છે. એ સ્તુતિનું અમૃત આપણે પીએ છીએ. હું એના અનુસંધાનમાં વચ્ચે આ ફરમાઈશ પૂરી કરી દઈશ. કાલે આપણે બહુ સરસ સ્તુતિના માધ્યમે ભગવાનની કથાનો મહિમા સમજ્યા. હવે પ્રજાપતિઓ ભગવાનની સ્તુતિ કરે છે. શાલિની વૃત્તમાં ધન્યાયે તે કલ્પવૃક્ષાય દીયાં છાયામેતામાશ્રિતસ્ત્વં સહ શ્રીઃ ધન્યકર્તા
મંડપસ્યાસ્ય તે વૈ ધન્યેશા ભૂર યત્ર પીઠમ તવેશ ધન્યો લોકે નૂનમે શોમ્ભુરાશિ સાક્ષાત તુભ્યં યેન દત્તા સ્વકન્યા ધન્યાશ્ચૈતે ત્વાં વયં વીક્ષમાણા ધન્યેશાનં શ્રીપતિં ત્વાં નતાસ્મ.
અદ્ભુત સ્તુતિ કરી છે પ્રજાપતિઓએ. ધન્યાષ્ટક જેવું છે. સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણમાં દાદા ખાચર આવી સ્તુતિ કરે છે. અચ્છા, અદ્ભુત સ્તુતિ છે. ધન્યા એતે કલ્પવૃક્ષા યદિયામ, એ કહે છે કે હે ભગવાન, આ કલ્પવૃક્ષો ધન્ય છે, ધન્ય છે. કેમ જે કે આની છાયામાં તમે લક્ષ્મીજીએ સહિત બેઠા છો, માટે આ ઝાડવાઓને ધન્ય છે. ભગવાનના સંબંધે કરીને ધન્ય છે, બહુ મજા આવે. પછી કે ધન્ય કરતા મંડપસ્યાસ્ય વૈ, આ મંડપના કરનારાને ધન્ય છે. વિશ્વકર્માએ મંડપ કર્યો હતો બ્રહ્માની આજ્ઞાથી, માટે એને ધન્ય છે. ધન્યેશા ભૂર, આ પૃથ્વીને ધન્ય છે કે જ્યાં તમારી બેઠક છે, માટે એને ધન્યવાદ છે. ધન્યો લોકે નૂનમ, આ સમુદ્ર ખરેખર ધન્ય છે. કેમ? તો કે સાક્ષાત એવા આપને એમણે પોતાની દીકરી દીધી છે. લ્યો, ભગવાનના સસરા થવા મળ્યું, ભાગ્યશાળી તો. ધન્યાશ્ચૈતે ત્વામ વયમ વિક્ષમાણા, એ કે એ બધા ધન્ય, ત્યારે અમે નહીં કે અમે ધન્ય છી કે આ તમારા સાક્ષાત દર્શન પામ્યા, તમારા વિવાહના અમને દર્શન થયા. ધન્ય શાનમ શ્રીપતિમ ત્વામ નતાસ્મ, ધન્યોના સ્વામી એવા શ્રીપતિ તમને અમે નમસ્કાર કરીએ છીએ. ધન્ય શાનમ એ વાક્યમાં બહુ જોર છે. કેમ જે તમે તમામ ધન્યના સ્વામી છો. કેમ જે તમારો સંબંધ ન થાય એ માણસ કદી ધન્ય થતો નથી. કોઈને ધન્યવાદ દેવા હોય તો એ તમારી કૃપા વિના કોઈને ધન્યવાદ મળે નહીં, કા ખોટા મળે. પાશ્ચાત્ય સંસ્કૃતિ જેવા અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં વાયરે વાયરે થેન્ક યુ એટલે ધન્યવાદ. એમ વાતની વાતમાં એ લોકો વધારે વધારે જો કોઈ શબ્દ બોલતા હોય ને તો આવડો. આ હવે એનું ઘરનો માણસ એને રોટલી પીરસે તોય થેન્ક યુ કે ખરેખર આવી એને ટેવ છે, એની કોઈ વેલ્યુ નથી. એવા થેન્ક યુની કોઈ વેલ્યુ નથી. પણ ભગવાન શ્રીહરિના સંબંધમાં જે આવ્યા છે એને જે ધન્યવાદ મળે છે એ સાચા છે. કેમ જે ધન્યના સ્વામી સ્વયં ભગવાન નારાયણ છે અને એ પરમાત્માના આપણે આશ્રિત થયા છીએ. લક્ષ્મીનારાયણ આપણા વડતાલ ધામમાં બિરાજે છે અને એ લક્ષ્મીનારાયણના દર્શન આપણે કર્યા છે, માટે આપણે બધા ધન્ય છીએ. કઈ સમુદ્રના કાંઠે થોડા દર્શન થયા છે. હરિચરિત્રામૃત સાગરમાં એવો મહિમા લખ્યો છે કે કોઈ માણસ બ્રહ્મચર્ય પાળી બધાય પૃથ્વી ઉપરના તીર્થમાં ફરે અને ધામ માતરના દર્શન કરે, દેવ માતરના દર્શન કરે, અને કે છે વૈકુંઠમાં જઈને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે અને વડતાલમાં આવીને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે, એનું પુણ્ય હરખું છે. આવો મહિમા લખો. કેમ જે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે આ સ્વરૂપોને બાથમાં લઈને પધરાવ્યા છે, પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ સ્વરૂપમાં વાસ કરીને રહ્યા છે. આને મૂર્તિઓ ના કહેવાય, આને પ્રગટ સ્વરૂપો કહેવાય. આને મૂર્તિઓ માને એની સમજણમાં ભૂલ છે, એને હજી ખબર નથી પડતી. આરસની કે ધાતુની મૂર્તિઓ માને એને કોઈ જ્ઞાન નથી. આપણે છે ને ભગવાનને સમજવામાં થોડીક ભૂલ કરીએ છીએ. એ ભૂલ કઈ તમે કહેતા હો તો કહું, ખોટું નહીં લગાડવાનું. પાકું? પ્રોમિસ? તો શાબાશ. જો બે ભૂલ છે. એક તો એ કે ઘણા માણસ એવું માને છે કે ભગવાન 200 વર્ષ પહેલા હતા, હવે નથી. આ એક ભૂલ. ઘણા માણસ એવું માને છે કે ભગવાન અક્ષરધામમાં છે, આય નથી. આ બીજી ભૂલ. આ બે ભૂલ છે. તે કેમ ખબર પડે? આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ભગવાનના સ્વરૂપો આગળ ઊભા રહીએ અને જો ઝીણો સરખો એવો ભાવ આવે કે 200 વર્ષ પહેલા પૃથ્વી ઉપર જે મહારાજ વિચરતા હતા એનું આ મૂર્તિ સ્વરૂપ છે, એમ જો મનમાં થાય તો ભૂલ્યા. એ જ છે એમ થવું જોઈએ. 200 વર્ષ પહેલા મહારાજ હતા એની આ મૂર્તિ છે, અહો એની મૂર્તિ છે એમ નહીં, એ જ છે, ગયા જ નથી ધામમાં, એમ દર્શન કરવા જોઈએ. એટલે મોટા ભાગના ભક્તોને મનમાં એવું રહે છે કે 200 વર્ષ પહેલા જે શ્રીજી મહારાજ હતા એમની આ મૂર્તિ છે અને આ મૂર્તિમાં મહારાજ રહ્યા છે. એ ખોટું, એ ભૂલ. 200 વર્ષ પહેલા જે હતા એ જ આ અત્યારે આ રીતે દર્શન દે છે. આમ સમજે તાર પાકું. બીજું, ઘણા ભગતના મનમાં એવું રહે છે કે અષ્ટ આવરણ પર જે ભગવાનનું ધામ છે ત્યાં જે એક સર્વનું મૂળ સ્વરૂપ જે ભગવાન છે તે ભગવાનની આ મૂર્તિ છે. એ ખોટો, ભૂલ પડી. એ જ આ છે તો પાકું. બોલો કેમ થાય છે? તપાસ કરજો, લોચો નીકળે જ. આપણે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે કાં તો કાળથી ભગવાન આપણા માટે દૂર હોય છે અને કાં તો દેશથી ભગવાન આપણા માટે દૂર હોય છે, એટલે પ્રગટ ઉપાસના ના કહેવાય. પ્રગટ ઉપાસના એને કહેવાય કાળથી કે દેશથી, અણુ જેટલાય ભગવાન દૂર ના મનાય, સાક્ષાત પ્રગટ મનાય ત્યારે પ્રગટ ઉપાસના કહેવાય. ભગવાન કદી પરોક્ષ થતા નથી, કદી નહીં. પરમાત્મા સદૈવ પ્રગટ હોય છે, અણુ અણુમાં પ્રગટ હોય છે. પણ આપણી એટલી બધી સામર્થ્ય નથી કે સર્વેમાં ભગવાનને સાક્ષાત પ્રગટ આપણે સ્વીકારી શકીએ. ખેર, કમસે કમ મંદિરમાં સ્થાપેલી મૂર્તિને તો સાક્ષાત પ્રગટ માનીએ. એટલું તો આપણે જોર કરીએ કે મૂર્તિ સામે ઉભા રહી નહીં પાછું એમ માનવું કે 200 વર્ષ પહેલા જે હતા એનું આ સ્ટેચ્યુ છે. ખા તો મૂર્તિ સામે ઉભા રહીને એમ માનવું કે અક્ષરધામમાં જે ભગવાન છે એની આ પ્રતિકૃતિ કરીને અહીં પૂજવા બેહાડ્યા છે. માય એવું ઊંડું ઊંડું થોડુંક નાસ્તિકપણું રહે છે. એટલે જોઈએ એવો પ્રગટ ભાવ નથી આવતો અને કહેવાઈએ છીએ આપણે પ્રગટના ઉપાસક. પણ ભગવાન તો પરોક્ષ જ મનાવીશ, ધામમાં જ મનાવીશ, 200 વર્ષ પહેલા જ મનાવીશ. તારે શેના પ્રગટના ઉપાસક? કઈ બકવાસ કરે પ્રગટના ઉપાસક થઈ જવાય છે? પ્રગટ ભાવ સ્વીકાર થાય અને એ એમને સ્વીકાર નથી થતો. બહુ દાખલો કરીને મન સાથે કવાયત કરીને આ ભાવ કેળવવો પડે છે, મહેનત કરીને મેળવવો પડે છે. ત્યારે એ ભગવાનની પ્રતિમાઓમાં સાક્ષાત ભાવ થાય છે અને મૂર્તિ ભાવ, ધાતુ ભાવ, આરસ ભાવ જાય છે. ધરતી ઉપર મનુષ્યાકારે ભગવાન ફરતા હોય ત્યારે એમાંથી હાડચામનો ભાવ કાઢવો પડે છે, દિવ્ય ભાવ લાવવો પડે છે. મંદિરમાં સ્થાપેલી મૂર્તિમાંથી પણ આપણે ધાતુ ભાવ પાષાણ ભાવ કાઢવો પડે છે, દિવ્ય ભાવ લાવવો પડે છે. બંને જગ્યાએ સેમ પ્રોસેસ છે અને એ પ્રોસેસ થયા પહેલા પ્રગટ ઉપાસના કહેવાય નહીં. જ્યારે દિવ્ય ભાવ આવે, સાક્ષાત ભાવ આવે, પ્રગટ ભાવ આવે અને બીજે ક્યાંય દૂર ભગવાન ન મનાય, આ જ મહારાજ મહારાજ મળી ગયા છે, મળી જ ગયા છે, મને પરમાત્મા દર્શન થઈ જ ગયા છે એમ મનાય, તારે પ્રગટ ઉપાસના કહેવાય. અને એ કેળવવી પડે છે, એમ નામ થતી નથી. આવી બહુ વાતો કરવી પડે છે, બહુ વિચારવું પડે છે અને જ્યારે એવી ભાવના થઈ જાય ત્યારે આપણે પ્રગટ ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણના ઉપાસક કહેવાય. માટે આ વાત સર્વે ભક્તો ધ્યાનમાં લેજો, ભૂલી ન જતા પોતે પોતાનું ચેકિંગ કરજો કે મારે પ્રગટ ભાવ કેટલો છે ને પરોક્ષ ભાવ કેટલો છે. જો મનમાં એવું રહેતું હોય કે 200 વર્ષ પહેલા મહારાજ હતા એની આ મૂર્તિઓ છે તો મર્યા, એ જ આ છે, આમ રહેવું જોઈએ જો પ્રગટ ઉપાસના શીખવી હોય તો. અને જો મનમાં એવું રહ્યું કે અષ્ટાવરણ પર તેજોમય જે મહાન ધામ છે એમાં જે ભગવાન છે એનું આ મૂર્તિ કે સ્વરૂપ છે તો મર્યા, એ જ આ છે તો તર્યા. આટલી આ સૂક્ષ્મ વાત છે. પકડાણી કે ન પકડાણી, એમ ક્યાં સુધી યાદ રહે? ભૂલી ન જતા ખરેખર. અહીં બેઠા બેઠા આ જ બધું શીખવાનું છે, આ જ બધું કેળવવાનું છે, આવું બધું મેળવવાનું છે, આવું બધું મેળવીને ઠેલો ભરીને ઘરે જવાનું છે. ખાલી આ છે નહીં, હરિકૃષ્ણ મહારાજના દરબારમાં આવ્યા અને તમે કૃત્ય કૃત્ય થઈને ઉપડે નહીં એટલું લઈને અહીંથી ન જાઓ અને ખાલી ધક્કો થાય ને ગાડી ભાડું બગડે એવું કંઈ હોય? માટે આ બહુ સારી વાત છે પ્રગટ ઉપાસનાની, એને હૈયે ધારજો. વાસુદેવ મહાત્મ્યમાં હવે મનુઓ ભગવાનની સ્તુતિ કરે છે. આર્ષ પ્રબંધમાં ધર્મ ખલુ સહી પરમો ધર્મેભ્યો માધવ સકલેભ્યોપી ભક્તિર ભવતી યતો વેય ધર્મ ભુવિ ત્વયિહિ નિર્વદ્યા ધર્માત્માનં ભગવન ધર્મધૂરિણં ચ ધર્મપાતારં સર્વાતિ પ્રિય ધર્મમ નુમસ્ત્વામ ધર્મ સંભૂતિમ. આવી એમણે વાત કરી છે. પહેલા એમ કહ્યું હે માધવ, એટલે કે માના પતિ, ધવ એટલે પતિ, મા એટલે લક્ષ્મી, હે લક્ષ્મીના પતિ, સર્વે કોઈ ધર્મો આ જગતમાં છે, ધર્મ માત્ર, સકલેભ્યો ધર્મેભ્યોપી, બધાય ધર્મોમાં પણ પરમો ધર્મ, શ્રેષ્ઠ ધર્મ, પહેલા નંબરનો ધર્મ શું? તો કે છે કે તમારામાં હેત થાય, તમારી ભક્તિ થાય. બસ નિર્વદ્યા, ભક્તિ કેવી? નિર્વદ્યા, દોષરહિત ભક્તિ. ભક્તિમાં દોષ શું છે? ભગવાન સિવાય બીજે જરીક જેટલી જો પ્રીતિ રહી ગઈ, આસક્તિ રહી ગઈ, તો એ ભગવાનની ભક્તિમાં દોષ છે. નિર્વદ્યા એટલે કે એકાંતિકી, ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં, ધનમાં નહીં, સ્ત્રીમાં નહીં, છોકરામાં નહીં, ઘરમાં નહીં, દેહમાં નહીં, કોઈ જગ્યાએ નહીં. એવી જે ભક્તિ છે, એકાંતિકી ભક્તિ, એ તમામ ધર્મો કરતા શ્રેષ્ઠ ધર્મ છે, ભાગવત ધર્મ છે. આવી બહુ જોરદાર વાત કરી મનુઓએ. આપણે જોવું જોઈએ હ, આપણે કાંઈ ભગવાન સિવાય બીજે થોડી ઘણી પ્રીતિ ખરી હોય? હોય. ભાઈ એ પ્રીતિ ટાળવા હારું તો અહીં પલોઠી વાળીને બેઠા છીએ, અને બધાને હોય એવું હું કહેતો નથી. આ તો મોટી સભા છે, આમાં કેટલાય એવા મુક્તો બેઠા હશે, એને મારા વંદન, કે જે એકાંતિક ભક્ત હશે કે જેને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં હોય. હોય ને બહુ રત્નાની વસુંધરા, અને એમાંય આ સ્વામિનારાયણ સંપ્રદાય એ તો સાચા એકાંતિક ભક્તોની ખાણ છે. અહીં જેટલા એકાંતિક ને શ્રેષ્ઠ સંતો ને ભક્તો છે એટલા દુનિયાના કોઈ સંપ્રદાયમાં નથી. આ તો રત્નોની ખાણ છે. આ મનુઓની સ્તુતિમાંથી એટલું તો સમજવું કે મારે હવે ભગવાન સિવાય બીજે ક્યાં ક્યાં કેટલી પ્રીતિ રહી ગઈ છે ટાળવી. મહારાજે કીધું ને વચનામૃતમાં કે આપણે જે દિવસથી સત્સંગ થયો હોય તે દિવસથી આપણા અંતરનો હિસાબ રાખવો કે મારે આટલી જગતમાં પ્રીતિ છે ને આટલી ભગવાનમાં છે, તો જગતમાંથી થોડે થોડે ટાળવી ને ભગવાનમાં પ્રીતિ વાળવી. પ્રીતિ છે ને એક અંતરનો પ્રવાહ છે, અંતરનો પ્રવાહ છે, એનો નાશ ક્યારેય થતો નથી. સુગ્ન શ્રોતાઓ ધ્યાન દે, આસક્તિનો કદી નાશ થતો નથી, નાશ કરાય નહીં, એ ખોટી મહેનત છે. ખ્યાલ આવ્યો? તો શું કરાય? કન્વર્ટ કરાય, એને વાળી દેવાય. સ્ત્રીમાં પારાવાર હેત હોય એ વાસના કહેવાય, આસક્તિ કહેવાય, એનું એ હેત કન્વર્ટ કરીને વાલા વાલા હરિકૃષ્ણ મહારાજને પતિ માનીને જો પ્રેમ થાય તો એ જ કામના ભક્તિના રૂપમાં રૂપાંતર પામે છે. એ જ આસક્તિ ભગવાન સાથે જોડાણી માટે ભક્તિ થઈ ગઈ. આમાં સમજાય કે ન સમજાય? દાખલા દઉં, મસ્ત દાખલા દઉં, બોલો. શેરો ગળે ઉતરે એમ વાત ગળે ઉતરે. સરસ મજાનો મોટો બંગલો બનાવ્યો હોય, મસ્ત મજાનો, કરોડો રૂપિયાનો, પણ એને બંગલો જ કહેવાય. પણ એમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી દો તો શું કહેવાય? ઉતરો ગળે શેરો. અરે વાહ, મસ્ત મોટું સરોવર હોય મિશિગન લેક જેવું, બરોબર, 1600 કિલોમીટરની ગોળાઈ વાળું મીઠા જળનું સરોવર હોય, પણ એને સરોવર જ કહેવાય. પણ એમાં ભગવાન ને ભગવાનના સંતો સ્નાન કરે તો એને તીર્થ કહેવાય. ખરું ખોટું? હા, એમ ભગવાન સિવાય બીજે આપણે જે પ્રેમ છે એને વાસના ને આસક્તિ કહેવાય, અને એનો એ પ્રેમ જો ભગવાનમાં વળે તો ભક્તિ કહેવાય. અને એટલા માટે તો આપણે દરરોજ મંદિરમાં બોલીએ છીએ, દરરોજ બોલીએ છીએ, તમેવ માતા ચ પિતા ત્વમેવ, તમેવ બંધુ ચ સખા ત્વમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ શું છે? આ શ્લોક શું છે? સમજો તમે? આ શ્લોક આપણી જે ભગવાન સિવાય બીજી જગ્યાએ પ્રીતિ છે એને કન્વર્ટ કરવાની સુંદર કળા છે આ શ્લોક. જો આપણને આપણી માં વાલી હોય, હવે એ માંથી હેત કેમ તોડવું? એટલે ભગવાનને એમ કહે કે હે ભગવાન, આજથી હવે તમે જ મારી માં. એટલે જે હેત માં હોય એ બધું જ ઓટોમેટિક વૈજ્ઞાનિક ઢબે ભગવાનમાં આવી જાય, એને વાળી લીધું કહેવાય. હે ભગવાન, હવે મારા પિતા તમે, બીજો કોઈ નહીં. એટલે હેત ક્યાં આવી જાય? સમજાય છે ને? બહુ અઘરી વાત છે આ, સમજવું કરવું બે. ભગવાન હરિકૃષ્ણ મહારાજની કૃપાથી અહીં વડતાલમાં બેઠા છો ને એટલે બધું સહેજે સહેજે સમજાઈ જાય, સહેજે સહેજે, નહીતર અઘરું પડે. હવે આપણને રૂપિયા બહુ વાલા છે, શું બહુ વાલું? ભગવાનને એમ કહીએ કે હે ભગવાન, તમે જ મારા રૂપિયા. ખરેખર નથી રોજ આપણે ગાતા, રે શામ તમે સાચું નાણું, પછી બોલતા નહીં, કારણ કે હાવ ખોટું ગાવું. બીજું સર્વે દુઃખદાયક જાણું, હવે જણાણું તો છે નહીં. હવે એ વાત સાચી પણ મુક્તાનંદ સ્વામીની, ને આપણે તો વાહે વાહે બ લોલે લોલ કહેવાય, પણ એમનામ ગાશું તો કોક દાડો એવું થશે. આ અનુસંધાન તો રે એમ, સર્વમ મમ દેવ દેવ, તમે જ મારું સર્વસ્વ છો, એમ બધું જ ભગવાનને માની લઈએ તો બધી જગ્યાએથી હેત ઓટોમેટિક વળીને એ પ્રવાહ કેવળ ભગવાનમાં લાગી જાય. આ સુંદર ટેકનિક છે, અતિ ઉત્તમ ટેકનિક ભાગવતમાં કહેલી છે. બોલો, પણ આપણને ઘણી વખત ખબર હોતી નથી, રોજ ગાઈ પણ કઈ ખબર પડે નહીં, પણ આજ ખબર પડી કે ન પડી, હવેથી ભૂલશો નહીં ને, પાકવો. લ્યો, તમારા પિતા કોણ? હરિ કૃષ્ણ મહારાજ. મમ્મી? રૂપિયા. હવે ઓલા રૂપિયા નાશ થઈ જાય છે તો રોશો નહીં ને, એ માર્યા. આને કહેવાય ઉલટ તપાસ. કે તમારા મમ્મી કોણ? તો કે હરિ કૃષ્ણ મહારાજ. હવે ઓલી જે દેહનો જન્મ આપનારી મમ્મી ગુજરી જાય તો મનમાં એવું નહીં થાય ને કે મારા મમ્મી જતા રહ્યા. જો થયું તો હરિ કૃષ્ણ મહારાજ હજી મમ્મી તરીકે સ્વીકારાણા, એ પકડાણું જ નથી, ખોટી વાતો થાય છે. વાસ્તવિકતામાં ભગવાનને હજી આપણે સ્વીકારી શક્યા નથી એ રીતે એવું સાબિત થાય. માટે વાલા ભક્તો, સમજીને ભગવાન શ્રી હરિમાં હેત કરીએ બસ. કેમ જે એમાં જે નિર્દોષ ભક્તિ છે એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગવત ધર્મ છે એમ મનુઓએ કહ્યું છે. વળી એમણે એમ કહ્યું, ધર્મ ભૂવિ, તમે ધર્મના આધાર છો. ભાગવત ધર્મના આધાર કોણ છે? ભગવાન. જે માણસ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા રાખે, ભગવાનનું સ્વરૂપ અંતરમાં રાખે, તો એ ભક્તમાં સર્વે ભાગવત ધર્મ ઓટોમેટિક વાસ કરીને રહે છે. કેમ જે ભાગવત ધર્મ ભગવાનના સ્વરૂપને આધારે રહ્યો છે. પરમાત્માના સ્વરૂપનું જેને અનુસંધાન નથી, એ અનેક નાના મોટા નિયમોથી યુક્ત હોય તો પણ તે ભાગવત ધર્મથી છેટો છે. કેમ જે ભગવાનના સંબંધ વિનાના નિયમો તમે લાખ પાળો તો પણ એ ભાગવત ધર્મ ન કહેવાય. અને ભાગવત ધર્મ અને ભક્તિ એ બે નથી, એક જ છે. એને બે ક્યારેય સમજવા નહીં. ભાગવત ધર્મ અને ભક્તિ નોખા પડે જ નહીં, કોઈ પાડી શકે જ નહીં. અંત્યના 21મા વચનામૃતમાં એની બહુ મોટી વાત છે. તમારે સાંભળવી જ જોડી, પછી બીજી કથા નહીં થાય. પ્રોબ્લેમ મારે એ આવે, આમાં હું ક્ષમા ઉતરી ન શકું. આટલું સમજો ને, નાના છોકરાની જેમ આખું પડીકું ચાલો, પેંડાનું કિલો એકનું પડીકું બાપા ઘરે લઈને આવે ને એટલે છોકરા આખું ચાલે, બે નહીં બધું મારું એમ, ખાઈ શકાય નહીં અને કદાચ ખાય તો પચાવી શકાય, અને શું થઈ જાય? એવી તકલીફ થઈ જાય. ધર્માત્માનમ ભગવન ધર્મધૂરીણમ ચ ધર્મ પાતારમ સર્વાતિ પ્રિય ધર્મમ નુમસ્ત્વામ ધર્મ સંભૂતિમ. તમે ધર્મનો પ્રાણ છો પરમાત્મા, ધર્મનો પ્રાણ છો. એટલે કે ધર્મ તમને પ્રાણ જેવો વાલો છે એમ પણ થાય. ધર્મધૂરીણમ, તમે ધર્મને ધારણ કરનારા છો. ધર્મ પાતારમ, તમે ધર્મની રક્ષા કરનારા છો. અને સર્વાતિ પ્રિય ધર્મમ, સર્વથી અધિક તમને ધર્મ પ્રિય છે. સરસ વાત છે. માટે ધર્મ પાળવો. શું સર્વથી પ્રિય ભગવાનને કોણ છે? ધર્મ. અહીં કઈ એમના પિતાના અર્થમાં વાત નથી. જે ધર્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવનારો છે એવો ભાગવત ધર્મ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે. અને ધર્મ સંભૂતિ, હવે વાત આવી કે ધર્મ થકી જેમનો જન્મ છે એવા પામ નુમઃ, એવા હે ભગવાન અમે તમને બધા મનુઓ નમસ્કાર કરીએ છીએ. હવે ઋષિઓની સ્તુતિ આવે છે એવી ને એવી સરસ. ભક્ત્યાહીનસ્ત્વદ્વિમુખો વયુનાર્થી શ્રામ્યન ભૂયોપ્યસ્ય ન સિદ્ધિમ સમુપૈતિ તર્યાસક્ત કર્મણિ કામ્યેતુ કુતોસૌ સૌખ્યમ યાયા દક્ષમાનંદ મહાબ્ધે. હે આનંદના મહાસાગર ભગવાન, તમારી ભક્તિથી જે વિમુખ છે એ આત્મજ્ઞાનને માટે ગમે એટલી મહેનત કરે તો પણ એને આત્મ સાક્ષાત્કાર ના થાય ના થાય ના થાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરી છે કે આકાશને જીભથી ગમે એટલા વર્ષ ચાટે તો પણ ક્યારેય ખાટો કે ખારો સ્વાદ આવે નહીં. એમ ભગવાનમાં ભક્તિ ન હોય, ભગવાનની ઉપાસના ન હોય, ભગવાનની મૂર્તિનું ધ્યાન ન હોય તો મરી જાય. હું આત્મા, હું આત્મા, હું બ્રહ્મ, હું બ્રહ્મ કરી કરીને પણ કોઈ દિવસ એને આત્મ સાક્ષાત્કાર થાય. મહારાજે તો એટલી બધી જોરદાર વાત કરી છે કે કોઈ ગ્રંથમાં કોઈ કે કંઈક એવું લખ્યું હોય, ભલે લખ્યું હોય કે એ ખોટું છે, અમે એવો કોઈ દીઠો નથી અને અનુભવમાં પણ એ વાત બેહતી નથી એમ કહી દીધું. માટે જેને પોતાના આત્માનું દર્શન કરવું હોય ને, કોના આત્માનું, તો ધ્યાન કોનું કરવાનું? જો આપણે જોવા છે આપણને, આપણે આપણને પોતાને ન જોઈ શકતા એના વિના, એ મહા મોટું આશ્ચર્ય છે. તમારે જો તમને જોવા હોય, કહેતા તમારે તમારો આત્મા જોવો હોય તો પરમાત્માને જોવાના. તમારા આત્માનું ધ્યાન ધરવાથી તમે ક્યારેય તમારો આત્મા જોઈ શકતા જ નથી. ભગવાનનું ધ્યાન ધરવાથી જ આત્મા અને પરમાત્મા બેયને જોઈ શકાય છે. આપણો સિદ્ધાંત છે. માટે આત્મ સાક્ષાત્કાર કરવા વાળા પણ હે પ્રભુ જો તમારી ભક્તિ ઉપાસના ના કરે તો ગમે એટલો શ્રમ કરે નહીં, કરવા દો. સિદ્ધિમ ન સમુપૈતિ, એ સિદ્ધિ નહીં પામે કે છે. તરહી આસક્ત કર્મણી કામ્ય, તારે કે છે કેવળ કામ્ય કર્મમાં જે આસક્ત છે તે કે છે અક્ષય એવા સુખને ન પામે એમાં શું કહેવું? એ તો ન જ પામે. તો કેવળ જ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે મત્તાને આત્મજ્ઞાન નથી સિદ્ધ થતું તમારા ધ્યાન વિના. તો જે માણસો કેવળ કામ્ય કર્મમાં આસક્ત છે એને કહે છે અખંડ દિવ્ય શાશ્વત સુખ ક્યાંથી મળે? ઓલ્યાને નથી મળતું કે જેને કામ્ય કોઈ વસ્તુ જોતી જ નથી, કોઈ વાસના નથી, કેવળ આત્મા એને જોવો છે તોય નથી મેળ પડતો. તો જે હજી માણસ આ લોકના સુખમાં ભોગમાં બંધાયેલો છે એ અખંડ સુખને ક્યાંથી પામે તમારી ઉપાસના વિના? હવે બહુ સરસ કહે છે કે ભક્ત્યા નિત્યમ ત્વામત એવ વયમ વય શ્રદ્ધા યુક્તા ધર્મ તપો નિગમાદ્ય માયાતીતમ કાલ નિયંતારમ ઉદારમ ધ્યાયામ શ્રીકાંત પરાત પરમ એકમ. અને એટલા માટે જ કહે છે હે ભગવાન, ધર્મથી તપથી શાસ્ત્રોથી અમે તમારી ભક્તિ શીખ્યા છીએ અને આ બધાથી અમે શ્રદ્ધાયુક્ત થયા છીએ. અને હે માયાપર ભગવાન, હે કાળ માયાના નિયંતા, હે મહા ઉદાર પ્રભુ, હે પરાત્પર એક એવા જે તમે છો એનું અમે ધ્યાન કરીએ છીએ, અમે તમારું ધ્યાન કરીએ છીએ. એટલી સરસ વાત ઋષિ મુનિઓએ કરી. હવે ઇન્દ્ર આવ્યા સ્તુતિ કરવા. સ્તુતિ કરનારાઓ પણ જે જે રીતના હોય ને એ રીતની સ્તુતિ કરે છે. ઋષિઓએ સ્તુતિ ભાગવત ધર્મની કરી, કેમ જે ઋષિ મુનિઓ ભાગવત ધર્મના પાત્ર છે. હવે ઇન્દ્ર સ્તુતિ કરે છે તે એના જેવી કરે છે, અને વ્યાસ ભગવાને એની સ્તુતિનો રાગય એના જેવો પસંદ કર્યો. વૈતાલીય
ભગવન નુરુ દુખિતા વયમ નનુ દુર્વાસસ એવ હેલના ન ભવંત મૃતે વિ તુમ હિનો વિધિ રુદ્ર પ્રમુખાઈ મે શકન.
હે ભગવાન, હે દયાનિધિ, અમે છે ને દુર્વાસાની અવહેલના કરવાથી એટલા બધા દુઃખી થઈ ગયા હતા, એટલા બધા દુઃખી થઈ ગયા હતા, ઉરુ દુઃખીતા હા, એટલે બહુ દુઃખી થઈ ગયા હતા. હે ભગવાન, એ દુઃખમાંથી અમને બચાવવા માટે સ્વયં બ્રહ્મા અને શિવ પણ સમર્થ ન થયા, એવી વાત કરે છે. એ એના દુઃખની વાત કરે છે. ઓલા ઋષિ મુનિઓ ભાગવત ધર્મની વાત કરી, ઇન્દ્ર ભાગવત ધર્મની વાત ક્યાંથી કરે? પૈસા વિનાનો દુઃખી દુઃખી થઈ ગયેલો માણા, એટલે એનો વારો આવ્યો, એટલે એને એ શરૂ કર્યું. અમે તો હેરાન હેરાન થઈ ગયા હતા, લ્યો બ્રહ્મા ન બચાવી શક્યા ને, અમને તો શિવય ન બચાવી શક્યા ને, હા ભાઈ શું એવું દુઃખ આવી પડ્યું હતું? તો કે છે
વિગતાખિલ સંપદો નિરન્નાહ સમભાવમ ભુવિ પામરે રૂપેતાહ ભવતૈવ વયમ હૃતા પદસ્મ સપદિ શ્રી હરયે નમોસ્તુ તુભ્યમ.
કાંઈ ઇન્દ્ર કાંઈ પ્રહલાદ જેવા ભગત નથી કે એને ધન મળે, લક્ષ્મી મળે અને આનંદ ન થાય. ઇન્દ્ર તો ઇન્દ્ર છે, એને ગયેલી લક્ષ્મી મળી એનો એટલો બધો આનંદ છે કે ભગવાન મળ્યા છે એનો એટલો નથી. સમજાય તમને મારી વાત? હા, આ બધું એમ ભગત ભગતમાં ફેર છે, સમજાણું? આનંદ કે પરમાણદા માણહે માણહે ફેર, કંઈક લાખો દેતા ન મળે ને કંઈક તાંબિયાના તેર તાંબિયો હાલતો પેલા કચ્છમાં. આણંદ ને પરમાણંદ કચ્છના કવિ થઈ ગયા આવી વાતો કરતા. એ કે છે કે વિગતાખિલ સંપદો, કે અમારી બધી સંપત્તિ જતી રહી. નિરન્નાહા, પ્રભુ ખાવાય નહોતું મળતું અમને, અને એટલે તો અમે છે ને પામરે હિ ઉપેતા સમભાવમ, પામર જેવા થઈ ગયા. પામરની આરે હરખા ઈન અમે બધાય, આવી અમારી દશા થઈ દેવ હોવા છતાંય પ્રભુ. અને પછી પછી હે પ્રભુ સપદી, એટલે અત્યારે હમણાં ભવતેવ, તમે જ અમને ઈ મોટી આપત્તિમાંથી બારા કાઢ્યા છે, તમે જ બારા કાઢ્યા છે, માટે હે હરિ તમને નમસ્કાર કરીએ છીએ. અમારી આપત્તિ હરી લીધી, સહેતુક શ્રીહરિ નામનો પ્રયોગ કર્યો છે. ભક્તોના દુઃખોને હરે અને હરી કહેવાય, તો હે હરી અમે તમને નમસ્કાર કરીએ છીએ, એવી જબર વાત કરે છે. અને વાત સાચી છો, જો દિવ્ય સુખ ભગવાનની કૃપા વિના મળતું માયિક સુખ નહીં, માટે ભગવાનના શરણ વિના તો મેળ પડતો જ નથી. માટે ભગવાન શ્રી હરિને તો ખૂબ હાચવા, ખૂબ માથે રાખવા, દાપણ કર્યા વગેરે. હવે અગ્નિદેવ સ્તુતિ કરે છે વસંત તિલકા વૃત્તમાં.
ગીરવાણ દાનવ નરાદ્યુપ જીવનાન્ન,
બરાબર,
યન નિર્મિતમ હિ ભવતેવ તતો બુધાસ્તુ યજ્ઞેષુ તેન યવન અજનમ તવ કુર્વતેથ ત્વચ્છેષ મન્ય દિવિ સભ્ય ઉપાનયંતિ.
આવા વિદ્વાનો બાજુમાં બેઠા હોય તો કામ લાગે. હવે આમાં આ ભાત ભાતના છંદ ને બધું ભાત ભાતનું તો છટકી જાય મગજમાંથી. ભાઈ આ તો સારું, મગજ છટકી ન જતું, આ મગજમાં જ છટકી જાય. ગીરવાણ એટલે દેવો, દેવો દાનવો મનુષ્યો, એમનું જીવન ચાલે એટલા માટે ભગવાને
અન્ન બનાવ્યું.
યન નિર્મિતમ, જે હેતુ માટે પરમાત્માએ અન્ન બનાવ્યું છે, આ બધાનો નિર્વાહ થાય એટલા માટે હે ભગવાન તમે અન્ન બનાવ્યું. હવે તમાએ બનાવેલું જે અન્ન, તે જે માણસો યજ્ઞાદિક કરીને તે અન્ન વડે તમારું યજન નથી કરતા, અને ત્વત્શેષ મન્ય દિવિષભ્ય ઉપાનયંતી, અને એમનામ ખાય છે, એ માણસો સારા નથી. પરંતુ જે માણસો તમારું યજન કરી અને પછી એમાંથી વધ્યું હોય, એનાથી અન્ય દેવતાઓને યજન કરે છે, ધરાવે છે, તો ખરેખર એ માણસો ડાયા છે. એને આપણે વંદન કરવું જોઈએ. કેમ જે એને જ્ઞાન છે કે ભગવાને જે આ કંઈ બનાવ્યું છે એ આપણે એને તો અર્પણ કરવું જોઈએ. એને અર્પ્યા વગેરેનું કાંઈ પણ આપણા જીવનમાં આપણે વપરાય, મૂળ વાત આટલી છે કે ભગવાનનું ભગવાનને અર્પણ કરાય અને પછી પ્રસાદીભૂત થાય, પછી આપણા જીવનમાં એનો ઉપયોગ કરાય. સીધે સીધો ક્યારેય ઉપયોગ કરાય નહીં, આ શ્લોક એવું શીખવાડે છે. પણ એક વાત આમાં ઊંડી છે, તત્શેષમ અન્ય દિવિષદભ્ય ઉપાનયંતિ, ભગવાનને ધરાવ્યા પછી જ ભગવાનનું ધરાવેલું બીજા દેવતાઓને ધરાવાય અને પછી આપણે ખવાય. આટલી વાત સમજવી. ખ્યાલ આવ્યો કે તમને ન આવ્યો? અમારા ગુરુ હતા ને, પેલા હનુમાનજીને શ્રીફળ વધેરી ને, તો શું કે ખબર છે, એ કે એ શ્રીફળ પહેલા મહારાજને ધરાવજો ને પછી હનુમાનજીને ધરાવજો. હવે વધેર્યું હનુમાનજીને, પણ કે ભગવાન સ્વામિનારાયણને પહેલા અર્પણ કરજો અને પછી હનુમાનજીને ધરાવજો. તો કઈ એમ કેમ? તો કે હનુમાનજીને પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી લેવાનો આનંદ થાય છે. ખ્યાલ આવ્યો તમને? આ વાત છે, આ શ્લોક ઈ કે છે. આ આપણો ભાગવત ધર્મ છે. આપણા ગામડાઓમાં મંદિરોમાં ભગવાનને થાળ ધરાવે, ભગવાનને થાળ ધરાવ્યા પછી ગણપતિજીને હનુમાનજીને થાળ ધરાવે, ઈનો ઈ ભગવાનની પ્રસાદી. પેલા દેવો બહુ ખુશ થાય કે તમે અમને પ્રસાદી જમાડો છો એમ. હવે આપણે ભગવાનને ધરાવ્યા વગેરેનું સીધે સીધું એને ધરાવીએ તો ડોળા કાઢે, કે એ ભલામણા ધરાવીને આપીને, અમે ભગત છીએ, અમે ધરાવ્યા વગેરેનું ખાતા નથી, તું ભલે ખાતો અમને ધરાવીને દે. વાત આમ છે. અન્ય દિવિષદભ્ય કે છે, હવે કે છે, કામ્યેશુ કર્મેશુ રતા અપિ યાજ્ઞિકાસ્તે તત્કર્મ બંધનત આસુ વિમુચ્ય યાંતિ બ્રાહ્મીમ ગતિમ તદતરે તું ભવંતિ ચૌરાહા શ્રી યજ્ઞ પુરુષ મહમ પ્રણમામિ તમ ત્વામ. હવે આટલી વાત કર્યા પછી એમ કહ્યું કે કામ્ય કર્મમાં રત રહેલા એવા યાજ્ઞિકો જો ભગવાન શ્રીહરિના સંબંધમાં આવે તો એવા ભલે કામ્ય કર્મ માટે, એટલે કે સકામપણે યજ્ઞ યાગાદી કરતા હોય, પણ ભગવાનને ઉદ્દેશીને જો કરતા હોય તો એ પણ બધા જ બંધનથી છૂટી અને બ્રાહ્મી ગતિને પામે છે. કેમ જે ભગવાનને અર્પણ કરે છે, સકામ ભાવથી તો સકામ ભાવથી પણ અર્પણ કરે છે, તો એને બ્રાહ્મી ગતિ પ્રાપ્ત થાય છે. હું તમને એક વાત કરું કે કોઈ માણસ પ્રસાદ ખાવા સારું રસોઈ દે, શું કરવા દે? નહીં, આપણે ગામડે જઈએ તો નહીં કે સંતો આવ્યા છે તો આપણે રસોઈ દે તો આપણે લાડવા ખાવા, સંતોને જમવા મળે એ પછી, સંતો આવ્યા છે તો રસોઈ એમની હારી બને, એટલે આ મજા આવશે, પાંચ જણાને તેડાવીશું સ્વામી આપણી રસોઈ, હેતુ તો મજા આવે ને, બધા ભેગા થઈને અમે જમશું પ્રસાદી. હવે આ તો એને પોતે સારું ખાવા સારું સંતોને જમાડ્યા, સંતોને જમાડવા સારું ને જમાડ્યો એ પછીની વાત છે, પણ સંતોને જમાડ્યા ને માટે બ્રાહ્મ ગતિ એને મળશે. વાત આમ છે આખી, ભગવાનને જમાડ્યા ને, આટલો બધો ભગવાનનો મહિમા છે કે છે. અને કે છે કે જે માણસ પોતાની મેળે હારું હારું કરીને ખાય, નો ભગવાનને ધરાવે નો ભગવાનના ભક્તોને, તો એને ચોર કીધા છે, ચોખ્ખા ચોર. જો ભવંતી ચોરાહા કે છે, એ લોકો ચોર છે કે ભગવાનની સંપત્તિ પરમાત્માને સમર્પણ કર્યા વગર જાણે પોતાની માલિકીની હોય એમ માંડ્યા ઝાપટવા. ચોરત તો કોકની વસ્તુ તમે એને પૂછ્યા વગર તમારી મેળે તમારી હોય એમ માંડો વાપરવા તો હું કહેવાઉ? ચોરત તો ચોખા લખ્યા. એક બીજી વાત કહું પણ બહાર કાંઈ નહીં કહેવાની શરતે. એનું કારણ છે કે આપણી ઘરની વાતો પછી બહાર તમે કરો તો લોકોને હારી ન લાગે. હું એક સવાલ પૂછું, તમારે જવાબ દેવાના, ઓકે? હા, આ બ્રહ્માંડના માલિક કોણ? બરાબર, તમારા ઘરના માલિક? બોલો, ભગવાન ને? નહી, તમે? અટકી ગયા. હું મારી મેળે વાત કરું, મારી મેળે એક બની ગયેલો સંવાદ કહું. હું લંડન હતો ને, ઈસ્ટ લંડન મંડપમાં સભા કરતો હતો, એમાં એક દાદા બેઠેલા, બહુ રમુજી બાપા છે. એટલે મેં એ બાપાને પૂછ્યું, મેં કીધું, દાદા તમારા લંડનમાં જે હોય તે, મેં કીધું અમારા ઇન્ડિયામાં છે ને, ઇન્ડિયામાં ખખડી ગયેલી લારી હાલી જતી હોય ને આગળ, અમે વાહે કારમાં જતા હોય તો વાહે લખ્યું હોય સબકા માલિક એક. હિન્દુસ્તાનની લારીના ઠાઠિયા વેદ મંત્રોનો ઉપદેશ આપે, કીધું સબકા માલિક એક. મેં કીધું એમાં તમે શું સમજો? તો બહુ સીધી વાત છે ને, બધાના માલિક ભગવાન. મેં કીધું આ બ્રહ્માંડના માલિક? તો કે ભગવાન. પાકું? તો પાકું. અને પછી મેં પૂછ્યું, મેં કીધું દાદા આ લંડનમાં તમારું કાંઈ ખરું? તો મારું મકાન છે ને. એટલે પછી મેં કહ્યું કે દાદા તમારું મકાન બ્રહ્માંડ બારું આવ્યું? મને કે કેમ? મેં કીધું અમે હમણાં તમે એમ કીધું કે આ બ્રહ્માંડ ભગવાનનું અને ઘર તમારું અંદર ક્યાંથી નીકળ્યું? તાર ઘડીક વિચારીને કે આ એ ભૂલ પડી મને કે. હા, મને કે તો હવે? મને કે મકાન ભગવાનનું આપણું ક્યાંથી હોય? કે પછી મેં વળી પાછું પૂછ્યું, મેં કીધું દાદા હવે તમારું હું? તારે મને કે હવે તો આમ કર્યો એને, આમ કરીને કે દેહ મારો બીજું હું? પછી મેં કીધું, મેં કે દાદા આ દેહ તમારો બ્રહ્માંડ બહાર આવ્યો? મને કે લે વળી તમે ટૂંકો પકડ્યો. મને કે ના. તો મને કે આ દેહ ભગવાનનો નહીં? મેં કીધું હા. તમે કીધું હવે દાદા તમારું હું રહ્યું? મને કે હું આત્મા રહ્યો એ મારો. મેં કીધું આત્મા બ્રહ્માંડ બહાર છે, આત્મા ભગવાનનો નહીં? મને કે લે આલે. મને કે હું મારો નહીં? મેં કીધું તાર આ જ વાત છે, આપણે આપણા નથી આટલું જ સમજવાનું છે, આટલું જ સમજવાનું છે. આપણા માલિક કોક છે, આપણે માનીએ કે ન માનીએ, ભક્તિ માર્ગનું રહસ્ય આ છે. આપણે ભગવાનની પ્રોપર્ટી છીએ. ચૈતન હસ્યું તો શું થઈ ગયું? ભગવાન વિના આપણે પોતે પ્રકાશી શકતા નથી, એટલા પરમાત્માને આધીન છીએ. એને એ વાત સમજાઈ ગઈ કે આપણે આપણા નથી, આપણે ભગવાનના છીએ. કહેતા આપણા માલિક ભગવાન છે. હવે એક વાત બીજી, નમણામ વાગે એવી. કેવી? તમે તમારા બંગલાની બારીએ બેઠા હો, બારી ખુલ્લી હોય, કપડાનો પડદો હોય કે ઓલી ઝીણી ઝાળી હોય, તમે અંદર ત્યાં બેઠા છો, એ બહાર બજારે એવો હાલ્યો જાય ભાળે નહીં તમને. હવે કોઈ માણસ એના સગાને લઈ અને ત્યાં આવીને ઊભો રહે બંગલાની આગળ, અને એના સગાને વાત કરે કે જો પહેલી પ્રોપર્ટી બતાવી એ મારી અને આ બંગલો પણ મારો છે, સમજ્યા? તમારે મારા દીકરા રે, તમારી દીકરી દેવામાં કોઈ વાંધો નથી, અમારે આવા 8 બંગલા છે ગામમાં, આ બંગલો આપણો જ છે. શું? હવે એ વાત તમે બારીમાં બેઠા બેઠા સાંભળો, આમ જરાક જોવો. અને ઓલો તમારા બંગલા હમી આંગળી સીંધીને એમ કહેતો હોય કે આ બંગલો મારો છે, એમ કહેનારા ઉપર તમને હેત કેટલું થાય? ન થાય તો શું થાય? હું થાય ઈ તો કહો. એમ આ જગતની ચિદ અચિદ બધી વસ્તુમાં કોઈ જગ્યાએ આપણે આ મારી એમ જ્યારે બોલીએ ત્યારે ભગવાનને શું થાય? આપણે અહીં ક્યાંય આપણું કશું માન્ય છે? કોઈને કહી છે આ મારું છે? નહીં. બધે ખોટું બોલો ને અહીં ખોટું બોલો. કહેવું જોઈએ કે આ એ અજ્ઞાન છે. હજી બધું જ ભગવાનનું છે એટલી વાતય મનાણી નથી, એટલી વાતય સ્વીકાર નથી. સમજણ. ઘણી વખત આ બધું ભગવાનનું છે એવું કથામાંથી સાંભળ્યું હોય તે અમુક અમુક છે ને પોપટિયા જ્ઞાનની જેમ શીખી ગયા હોય. તે પેલા સંતો ગામડે ગયા, તે ઓલા બાપાને પૂછ્યું, બાપા તમારા દીકરા કેટલા? તો એવું કેમ બોલ્યા સ્વામી? ભગવાનના કહો, મારું કશું જ નહીં. સારું, ભગવાનના કેટલા દીકરા? તો ચાર. બહુ સારું. ક્યાં ગયા છો? તો કે ખેતર કામે ગયા છો. હવે વરસાદ આવ્યો, ચોમાસાનો દિવસ, સંતો ચીઠી ફરવા ગયેલા. પેલા નળિયાના મકાન ને મંદિર, તે વરસાદ આવ્યો તો પેલા ચૂવા પડ્યા ને રોહોડામાં પાણી આવ્યું, થાળ કરવામાં તકલીફ પડે. બીજા તો કોઈ નહીં, તે બાપાને કીધું કે આ થોડાક નળિયા ચાળવા પડે એવું છે. કે બાપા ચકશું? તો કે ઠાકોરજીનો થાળ કરીએ છીએ, ઉપરથી આ ઓલું નળિયાનું ડોળું પાણી પડે થાળમાં, તો નળિયા સાળવા છે. તો કે હવે સ્વામી તમારી વાત સાચી, પણ હવે હું તો ગઢો થયો, ઉપર ચડું પાછો એઠો પડું. કે તો કે તમે ભલે ગઢા થયા, છોકરા તો જુવાન છે ને ચાર. તો કે સ્વામી અત્યારે વાવણી થઈ છે, સિઝન છે, અને છોકરા કામમાં છે. પણ કે આ ઠાકોરજીના થાળમાં પાણી પડે છે, એક છોકરો જો અડધો વારો આવે અને આટલા નળિયા સાળી દે ને તો સારું. તમે છોકરાને કહો સ્વામી અટાણ ન કહેવાય, કેટલું કામ હોય અમારે ને તમે વચમાં આ પાછું વળી નળિયા સાળવાનું કહો, છોકરા નવરા હોય ત્યારે. એટલે બોલો તઈ પેલા સ્વામીએ કીધું, તમે હમણે એમ કહેતા હતા કે મારા નહીં હો ભગવાનના, અને અટાણે છોકરાએ તમારા ને કામે તમારું ના મંદિરનું ભગવાનનું કામ છે એમાં અડધો વારો છોકરો તમે આપવા તૈયાર? એટલે આવું બધું વાત બધી આમ છે. એટલા માટે આપણા અંતરને આપણે તપાસવું બહુ જરૂરી છે કે આપણે બોલીએ છીએ એ પ્રમાણે ખરેખર આપણામાં કાંઈ છે કે ખાલી આ મુખ સ્વાદની વાતો છે. જૂના મોટા સંતોએ છે ને અમુક શબ્દો પ્રવર્તાવેલા છે, આપણી પરંપરામાં એ શબ્દો ચાલ્યા આવે છે. કેવા શબ્દો? ઠાકોર જમાડ્યા, કેટલો સરસ શબ્દ છે. એમ નો કે તમે જીમ્યા, એમ નો કે ઠાકોર જમાડ્યા. એ શું સૂચવે છે? આપણે જમવાનું ન હોય, ભગવાનને જમાડવાના હોય. તો એ મોટા સંતો એમ જમતા હતા, ભગવાનને જ જમાડતા. એટલે એના શબ્દો એ છે. હવે આપણે એમાં કાંઈ સમજીએ એમ નથી, એ આખી સ્થિતિ હોય છે. હવે સ્થિતિ જતી રહે ને પછી એમના શબ્દો રહી જાય. બોલો હાથી મરી ગયો ને દાંત રહી ગયા, તે સેના આવી તે રાજાએ રેંકડીમાં દાંત પધરાવીને રેંકડી મોકલી, એ દાંત કાંઈ લડે એમ? આ શબ્દો એકલા શું કરે? એની સાથે સ્થિતિ જોઈએ. આપણે જે કાંઈ શબ્દો સાંભળીએ છીએ એને જીવનમાં આત્મસાત કરવા પડે છે કે બધું ભગવાનનું છે. તો ખરેખર ભગવાનનું મનાવવું જોઈએ, આપણું ન મનાવવું જોઈએ. ભગવાન તમે જ મારી માં છો એમ બોલીએ પછી ઓલી દેહની માં મરી જાય તો રોવાનું નહીં. તો એ સાચા અર્થમાં ભગવાનને આપણે કહ્યું કે તમે જ મારી માં છો, તમે માતા છો, પિતા બોલીએ ખરા, પણ પાછું તાણે એમ થાય નહીં, એ કેવી ઉપાધી? એટલે આવું તો બધું બહુ છે. પછી ઓલી વાત સાંભળી તમે કે ભાઈ ભગવાન જ કરતા છે, ખ્યાલ આવ્યો તમને? સર્વે કરતા એક ભગવાન છે, એ આપણે બધા બોલતા શીખી ગયા કે ભાઈ ભગવાન કરતા હારતા છે, આપણે નહીં એવો ભગવાન કરતા હારતા છે આપણે નહીં. પણ જરાક આપણું નામ ન આવ્યું હોય, હારમાં ન બોલાવ્યા, વખાણ્યા નહીં, તો શું થાય? ભગવાન કરતા હારતા છે એમ. તો આના આયોજક કોણ છે? ભગવાન. કોણ છે તે? હું ગોતીન કામ છે, મારું કેમ કઈ નહીં એમ. પછી ભગવાન કરતા હારતા રે, એટલે આવું થાય, બહુ અઘરું છે. માટે ભગવાનના ભક્તો, આ શાસ્ત્રની જે બધી વાતો છે ને, આમ હાથ અડાડાય એવી નથી, બહુ ઊંડી વાતો છે. બીક લાગે આપણને અને બોલતાય બીક લાગે, શું કરવું એમ. એમાં વચનામૃત તો એટલો બધો ગહન ગ્રંથ છે, એના એક એક શબ્દ છે ને છાતીના પાટિયા તોડ નાખે એમ છે. કેમ વાંચવું ને કેમ જીરવવું, એક શબ્દ કેળવતા વર્ષો વયા જાય તોય હરખું સમજાય ન રે એવી મોટી વાતો છે. આ સ્તુતિ વિભાગ છે એટલે બધી આવી વાતો આવવાની. હવે મરુતદેવ સ્તુતિ કરે છે.
ભક્તાય કાંતિકાસ્તે ક્ષર પરમ પદે સેવ્યાતે તુહીનમ વાસેશ્વર્યાદિનેચ્છન વ્યતિશયત સુખમ નાપિ કૈવલ્ય મોક્ષમ તાદ્યોક્તમ ત્વાત્મનોપિ સ્વપચકુલજનીર્માનયંત્યુત્તમં વૈ તમ ત્વામેકાંત ધર્માશ્રયણમુપગતા શ્રી મહાપુરુષમ સ્મ. મરુત દેવતાઓ સર્ધરા વૃત્તમાં સ્તુતિ કરે છે કે હે ભગવાન, ભક્તા એકાંતિકાસ્તે અક્ષર પરમ પદે સેવ્યા તે તુહીનમ. અક્ષરધામમાં જે તમારા એકાંતિક ભક્તો છે તે તમારી સેવા વિનાનું બીજું કાંઈ ઈચ્છતા નથી. સાંભળજો, વાસેશ્વરિયાદિ એટલે કે તમારા ધામમાં વાસ પણ એ લોકો ઈચ્છતા નથી, જેને સાલોક્ય મુક્તિ કહેવાય છે. તમારી સેવા જ ઈચ્છે છે, ધામમાં વાસ ઈચ્છતા નથી. એ તો સેવા માટે વાસ કરીને રહ્યા છે. સેવા અને ધામમાં રહેવું એ બેમાં એને અગત્યનું તો ભગવાનની સેવા જ છે, ધામમાં રહેવું નહીં. ઐશ્વર્ય જેને સારષ્ટી નામની મુક્તિ કહેવામાં આવે છે, ક્યારેય તમારા ભક્ત તમારા પાસેથી ઐશ્વર્ય ઈચ્છતા નથી. સાલોક્ય મુક્તિ નથી ઈચ્છતા, સારષ્ટી મુક્તિ નથી ઈચ્છતા, સારૂપ્ય મુક્તિ નથી ઈચ્છતા, સામીપ્ય મુક્તિ પણ નથી ઈચ્છતા. આ ચાર પ્રકારની મુક્તિ છે, એમાંની એકેય મુક્તિને તમારા જે એકાંતિક ભક્તો છે તે ક્યારેય ઈચ્છતા નથી. મુક્તિ નથી ઈચ્છતા તો બીજી વસ્તુ શું એ ઈચ્છે? જેણે તમારો મહિમા સમજ્યો છે એ તમને જ ઈચ્છે છે, મોક્ષને નહીં. હરિના જન તો મુક્તિને માગે એમ એકાંતિક ભક્તો કહે છે. હવે કહે છે, અતિશયત સુખમ નાપી કૈવલ્ય મોક્ષમ. ભગવાનની સાથે એકાત્મતાને પામી જવું, એકત્વ મુક્તિ કહેવાય. જે અતિશય સુખ છે એને નથી ઈચ્છતા. શું ઈચ્છે છે? બસ તમારી કેવળ સેવા ઈચ્છે છે જે એકાંતિક ભક્તો છે. તદયુક્તમ ત્વાત્મનોપી સ્વપચકુલ જનુ હું માનયંતી ઉત્તમમ વે. હવે બહુ સરસ લખે છે, જો તમારી સેવા મળતી હોય તો કહે છે કે સ્વપચના કુળમાં જન્મ થાય એને તમારા ભક્તો બહુ ઉત્તમ માને છે. તમારી સેવા જો મળતી હોય તો સ્વપચને ઘરે જન્મ મળે એને તે શ્રેષ્ઠ માને છે, અને તમારી સેવા જો ન મળતી હોય તો અક્ષરધામમાં રહેવું એને એ લોકો સારું માનતા નથી. આવી જબ્બર વાત કરી મરુત લોકોએ. એવા તમે છો એમ કે છે, તમ ત્વામ એકાંત ધર્માશ્રયણમ ઉપાગતાહા. એવા એકાંતિક ધર્મના આશ્રય રૂપ હે ભગવાન, હે પુરુષોત્તમ, અમે તમારા શરણને પામ્યા છીએ. માટે વાલા ભક્તો, આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આપણને મળ્યા છે
એમની સેવા એ જ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. ભગવાન ધારે તો શું ન કરે, પરમાત્માને આપણને સુખી કરવા એમાં કોઈ વાર જ નથી. પણ હવે ભગવાનને મેલ પડ્યા ને આપણે આપણી મેળે જાણે સુખી થઈ જવું એમ અડીયો દઈએ, ક્યાંથી મેલ પડશે. હવે સિદ્ધા હા ઊંચું હો, નૈક બ્રહ્માંડ સર્ગાદિ કારણમ ત્વામ કારણમ તસ્થમ તદ્વ્યતિરેક્તમ ચ નિયંતારમ નમામહે. અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કારણ, અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કારણ છો તમે, એટલે કે તમે સર્વના કારણ છો અને વળી અકારણ છો. કારણ છો અને અકારણ છો, કહેતા તમે બધાનું કારણ છો અને તમારું કારણ કોઈ નથી, કોઈ નથી. તમે સર્વાધારમ અનાધારમ, તમે સર્વના આધાર છો પણ તમારું આધાર કોઈ નથી. અનેક કોટી બ્રહ્માંડ આદિકને ઉત્પન્ન કરીને તસ્થમ તમે એમાં રહ્યા છો, એમાં રહ્યા છો છતાં પણ તત વ્યતિરિક્તમ, પાછા એનાથી જુદા તમે તમારા ધામમાં દિવ્ય મૂર્તિ રૂપે પોતાના ભક્તોને સુખ આપતા થકા બેઠા છો. ધામમાં બેઠા છો છતાં બધામાં છો, બધામાં હોવા છતાં ધામમાં અલગ બેઠા છો, અને અલગ બેઠા છતાંય બધામાં રહ્યા થકા નિયંતારમ, સર્વ કોઈનું નિયંત્રણ કરો છો એવા હે ભગવાન અમે તમને નમન કરીએ છીએ. આવો જબરો મહિમા ગાયો. આ બહુ મોટું સામર્થ્ય છે ભગવાનનું, બધાથી થાય નહીં. માયાયા સર્વ મોહિન્યા. હવે રુદ્રો કહે છે, મોહનમ મોહ વર્જિતમ મહાકાલસ્યાપિ કાલમ ત્વામ નોમઃ પુરુષોત્તમ. સર્વ મોહિન્યા માયાયા, સર્વ નોય મોહ પમાડનારી, સર્વ મોહિન્યા એવી જે માયા તેને તમે મોહ પમાડો છો. માયા બધાને મોહ પમાડે અને તમે માયાને મોહ પમાડો છો અને સ્વયં મોહ વર્જિત છો. તમને કોઈ દિવસ કોઈ મોહ પમાડી શકતું નથી, અને સર્વને મોહ પમાડનારી જે માયા છે એને તમે મોહ પમાડી દો છો. કાળના પણ કાળ છો, જ્ઞહ કાલ કાલ શ્રુતિ કહે છે. જે કાળ બધાને ક્ષોભ કરે છે, બધામાં વિકાર કરે છે, બધો જ ફેરફાર કરે છે, એવા કાળને તમે જેમ ફેરવો ઘટે એમ ફેરવી શકો છો એવા હે પુરુષોત્તમ અમે તમને નમસ્કાર કરીએ છીએ. આવી જબરી વાત કરે છે. હવે આદિત્યા ઊંચું હું,
પ્રકાશિતા યેન વયમ જગંતિ પ્રકાશયામો ભવતા રમેશ. સ્વયં પ્રકાશમ કુમરો પ્રકાશમ પ્રકાશમૂર્તિમ પ્રણતા ભવંતમ. પ્રકાશિતા યેન વયમ જગંતિ પ્રકાશયામો ભવતા રમેશ. સ્વયં પ્રકાશમ તમરો પ્રકાશમ પ્રકાશમૂર્તિમ પ્રણતા ભવંતમ. પ્રકાશમૂર્તિમ પ્રણતા ભવંતમ.
વેદની શ્રુતિ છે કઠોપનિષદ, તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એનો જ આ અર્થ છે. એન પ્રકાશિતા વયમ જગંતિ પ્રકાશયામ. હે ભગવાન ભવતા, તમારા વડે પ્રકાશ પામેલા અમે આ જગતને પ્રકાશ કરીએ છીએ એમ કે છે. અમારો સ્વતંત્ર કોઈ પ્રકાશ છે નહીં એમ આદિત્ય કહે છે, સૂર્યો કે તમે અમને પ્રકાશ આપો છો, એ જ પ્રકાશથી અમે જગતને પ્રકાશ કરીએ છીએ. કોઈએ અમને માનવાની જરૂર નથી. સર્વ કારણ, સર્વનું કારણ તો હે ભગવાન તમે જ છો. તમે સ્વયં પ્રકાશ છો અને અમે બધા સ્વયં પ્રકાશ નથી. તમારા થકી પ્રકાશ લઈને પછી પ્રકાશ અમે બીજે આપીએ છીએ. તમ ઉરુ પ્રકાશમ, તમે સ્વયં પ્રકાશ છો અને માપ રહિત પ્રકાશવાળા છો, અતિશય પ્રકાશવાળા છો, પ્રકાશની મૂર્તિ તમે છો એવા તમને અમે વંદન કરીએ છીએ પ્રભુ. હવે સાધ્યા ઉચુ શાસ્તાનૃપાણામ ચ મહોરગાણામ દૈત્યાધિપાનામ ચ સુરાધિપાનામ પંબૈમનૂનામ ચ પ્રજાપતિનામ રાજાધિરાજાય નમોસ્તુ તુભ્યં, રાજાધિરાજાય નમોસ્તુ તુભ્યં.
હવે ભગવાનને સાધ્ય દેવો એમ કે છે કે ખરા રાજાધિરાજ તમે જ છો. શું? ખરા રાજાધિરાજ તમે જ છો. નૃપાણામ શાસ્તા તમેવ, મહોરગાણામ શાસ્તા તમેવ, મહાસર્પોના શાસ્તા, દૈતાધિપાનામ, દૈતોના મોટા અધિપો હોય એનાય તમે રાજા, દેવોના જે દેવ છે એનાય તમે રાજા, મનુઓના પ્રજાપતિઓના બધાયના તમે એક જ રાજા છો. તમારા સિવાય બીજો કોઈ રાજા છે? તે આપણે આ એક બીજા રાજાની વાત હમણે કરીએ છીએ, રૂપિયો સૌનો રાજા, ઈ કેવી રીતે આવ્યું પાછું, ઈ ક્યાંથી આવ્યું? શાસ્ત્ર તો એવું કહે છે કે હે ભગવાન તમે જ બધાના રાજા છો, આ રૂપિયો બધાનો રાજા કેદી થઈ ગયો? સમજવાની જરૂર છે. જો ભગવાન સર્વના રાજા હોય તો રૂપિયાને આપણે આપણો રાજા માનવો જોઈએ, પણ અજ્ઞાની લોકો રૂપિયાને રાજા માનીને બેહી ગયા છે, એની થોડીક પટ્ટી ઉતારવી છે આપણે.
રૂપિયો સહુનો રાજા મૂર્ખાઓનો,
દયાને જ્ઞાનીનો રાજા એ નથી, એના રાજા તો ભગવાન હરિકૃષ્ણ મહારાજ છે, રૂપિયો નહીં. હો
રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા,
હે રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, રૂપિયે મેલી માજા જગતમાં, રૂપિયે મેલી માજા, હો રૂપિયે મેલી માજા જગતમાં, રૂપિયે મેલી માજા, રૂપિયો રડાવે રૂપિયો હસાવે, રૂપિયે છે લછબીલા, રૂપિયો રડાવે રૂપિયો હસાવે, રૂપિયે છે લછબીલા, રૂપિયો સહુને નાચ નચાવે,
રૂપિયો સહુને નાચ નચાવે,
રૂપિયો સહુને નાચ નચાવે,
રૂપિયો સહુને નાચ નચાવે,
નખરા કરે નવીના જગતમાં, રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો રાજા.
કો કવિ આ સરસ લખ્યું છે, કલ્યાણદાસ કરીને છે, ખબર નહીં પણ વાત બહુ સરસ લખી છે. સારી વાત હોય એ સૌ કોઈને ગમે ને સૌ કોઈ ગાય, એટલા માટે એણે લખ્યું. એમાં બહુ બુદ્ધિ વાપરી છે. રૂપિયો સૌનો રાજા જગતમાં, સત્સંગમાં નહીં, જગતમાં રૂપિયાનું જ ચલણ છે, રૂપિયાને જ બધા માને છે. સર્વ ગુણા કાંચન માશ્રિયંતે,
પૈસા વાળો ડાયો ગણાય, પૈસા વાળો જ રૂપાળો ગણાય, પૈસા વાળો જ કુલીન ગણાય, પૈસા વાળો ધર્મ વાળો ગણાય, પૈસા વાળો જ હારો સત્સંગી ગણાય. હા, ખબર નહીં આ ક્યાંથી પ્રગટ થયું જ્ઞાન. એટલે પૈસા એ તો ગજબ કરી નાખ્યો છે. અને એક ઈમેલ આવ્યો હતો સ્વામી બે દી પહેલા અમેરિકાથી, અમેરિકાથી એક ઈમેલ આવ્યો. આ બધી કથા જાય છે ને લાઈવ, અને એમાં તમે જે આ ફરમાઈશ કરી ને એ ફરમાઈશ એણે કરી હતી, પણ તમારી ફરમાઈશમાં ને એમની ફરમાઈશમાં થોડોક ફેર છે એ હું કહી દઉં. એમણે ઈમેલમાં એમ લખ્યું છે, ડોલર સૌનો રાજા ઈ ગાજો. કારણ કે એ લોકોને ડોલર ને, અને વાત સાચી છો, ડોલરનું જોર બહુ છે. આ તો હમણાં થોડુંક ઓછું થયું, 40 ની અંદર ભાવ થઈ ગયો એટલે થોડું ઘટ્યું, નહીતર તો બાપા આપણા રૂપિયા કરતા એનું 50 ગણું જોર હતું. અટાણે 40 ગણું ખરું, રૂપિયા કરતા 40 ગણું જોર, તમે વિચાર કરો, ભૂકા કાઢ નાખે. હા, એટલે એણે કીધું કે ભાઈ ડોલર સૌનો રાજા એમ ગાયજો. હાલો એમ ગાઈ, ડોલર સૌનો રાજા જગતમાં, ડોલર સૌનો રાજા,
ડોલર સૌનો રાજા જગતમાં, ડોલર સૌનો રાજા.
અરે ડોલરે મેલી છે માજા દુનિયામાં, ડોલર સૌનો રાજા. છબીલા
ડોલર ડાવે, ડોલર સાવે, ડોલરે છે છબીલા.
જી ડોલર સહુને નાચ નચાવે,
ડોલર સહુને નાચ નચાવે.
અને નખરા કરે નવીના જગતમાં, ડોલર સહુનો રાજા. ખબર નહી આમાં કેટલું બધું જોર છે. ભલ ભલાને ઉઘાડા કરી નાખે, ભલ ભલાને ઢાંકી દે, તાકાત એવી છે. ભલ ભલાના મૌન તોડાવે, ભલ ભલાને મૌન રખાવે, ભલ ભલાની માળા મુકાવે, ભલ ભલાને માળા લેવડાવે. આમાં જોર જ એવું છે. ખબર ન પડે કે આમ કેમ થાય છે. મૂળિયામાં જાઓ તો ડોલર નીકળે, કારણમાં ડોલર નીકળે. માણસ વિચારે ચડી જાય કે આ બધી ધમાલ, આ બધી કમાલ, આ બધું શું છે ને એનું કારણ શું છે. તળિયે વૈયા જાઓ તો સંપત્તિ નીકળે. ડોલર કો, રૂપિયો કો, જે કો તે, હરવાળે વાત સંપત્તિની છે. સંપત્તિનું જોર છે, સંપત્તિનું સામ્રાજ્ય છે, સંપત્તિ વાળાનું જ સંસારમાં ચાલે છે. આપણને એવું લાગે છે કે આપણે જેને મત દઈને ચૂંટીએ છીએ એ લોકો શાસન કરે છે. ખરેખર એવું નથી. એ લોકોને ચૂંટાવવાનું હોય ત્યારે જ બરાબર રૂપિયાથી ખરીદાઈ ગયેલા જ હોય છે. પછી એ પ્રમાણે જ કાયદા ને એ પ્રમાણે ઠરાવ હોય છે, એ પ્રમાણે જ એજન્સીઓ ને એ પ્રમાણે જ ફાળવણીઓ હોય છે. એટલે રાજ કોણ કરે છે? રૂપિયો રાજ કરે છે. બહુ આશ્ચર્યકારી છે. મને તો એક દી વિચારતો હતો તો મને બહુ દાંત આવ્યા. અમારા સંતો કોઈ દુઃખ ન લગાડે, હું થોડીક વાત એવી કરું છું, પણ કોઈના ઉપર કરતો નથી. પણ ભગવાનના જે ખરેખરા એકાંતિક ભક્તો, અને જે ખરેખર એકાંતિક ભગવાનના ભક્તો નહીં, કેવળ રૂપિયાના ભક્તો, ભગવાન વાયા, ભગવાન દ્વારા મેળવવાના લક્ષ્મીજી, ભગવાનને નહીં. હવે આ રીતનું છે સત્સંગમાં. હવે કુસંગની વાત નથી કરતો, જગતની.
એટલે ભગવાનના જે ભક્તો છે એ ભગવાન મેળવવા માટે દોડે છે, અને બીજા છે એ ધન મેળવવા માટે દોડે છે. એટલે હવની મોર રૂપિયો, રૂપિયાને લેવા માટે દોડેલા રૂપિયામાં આસક્તિવાળા. હવે રૂપિયાવાળામાં આસક્તિવાળા જે છે પાછા એની વાહે દોડ્યા જાય છે, હવે એની વાહે બીજા દોડ્યા જાય છે, ગોળ ચકડું થઈ ગયું છે, બધા દોડ્યા જ કરે છે. એમાં ભગવાનને તો કોક ડાયો માણા સંભાળતો છે, બાકી આ ગાંડા કન્યા કેમ છે? કોક રોતો હોય ને, રોતો હોય ને તોય તમે જઈને પૂછો ને તો કારણમાં રૂપિયો નીકળે. કોક હસતો હોય તોય તમે જઈને પૂછો ને તો કારણમાં રૂપિયો નીકળે. એમ રોતો હોય એને જઈને પૂછો તો એમ કે મારા રૂપિયા આવી ગયા, અને હસતો હોય એને જઈને પૂછો તો કે 2 લાખ કમાણો બંધો. એટલે મૂળ તો આવ્યો રૂપિયો, રૂપિયા સિવાય બીજી વાત કઈ છે? અને ખરેખર ગોપીઓ રડતી હતી, ભાગવતમાં લખ્યું છે, પણ એ રૂપિયા માટે નહીં, એ ભગવાન માટે રડતી હતી. અને આજે ઘણા રડે છે, ભગવાન માટે રડતા હશે પણ મોટા ભાગના ધન માટે રોતા હોય છે. ત્યારે ભગવાનને એ ગમતું નથી. અને હવે કવિ બહુ માર્મિક ભાષામાં બોલે છે, નખરા કરે નવીના. અને વાત હાવ સાચી છે, રૂપિયો બધા નાચ નચાવે છે, નવીન નવીન નખરા કરે. તમે કોઈ દી ભાળ્યા ન હોય ને એવા નખરા આવે. ક્યાંથી આવ્યા? રૂપિયામાંથી આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે ગાયકવાડ સરકારનો દીકરો ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરે છે ને એટલું પાપ બીજો ગરીબ આખા ભવમાં ન કરે, કે આખી જિંદગીમાં ન કરે, ઓલો એક દિમ કરે. કારણ તો પૈસા વિના પાપ છે ને કરવું, પૈસા તો જોઈએ ને. ઘણા સુખી સંપન્ન રૂપિયાવાળાના છોકરા છોકરીઓ યુવાનીમાં પોતપોતાની સ્પેશિયલ ગાડી લઈને રાતે નીકળી ગયા હોય, 1-2 વાગે જ ઘરે આવે. કારણ? અરે એક રૂપિયાવાળાને ઘરે અમે પધરામણીએ ગયા હતા. હવે સુનતો, હા તમે વાત બીજે ક્યાંય ન કરતા તો સારું. હવે એનો છોકરો માલિકર ટીવી જોતો હતો ને અમે જઈને ગયા સજાન સ્વામી મહારાજની જય, આજ મારે રડે રે. એટલે ઓલાને ખબર પડી કે લે મારા બાપા સાધુ લઈ આવ્યા, એટલે 92 બંધ કરી દીધું. પ્રોગ્રામ સારો આવતો હોય એટલે માલિકરથી સીડીઓ લઈ આવ્યો હોય ગોતી ગોતીની, એવી અડ્યા હોય તો નાવું પડે એવી લાવ્યો હોય. હા એ સોફામ ટાંગા અધેર કરીને કૂતરો પીડ્યો એમ પીડ્યો હોય રિમોટ કંટ્રોલ લઈને. આમાં જ્યાં સુધી હડેલામાં હડેલું ન આવે ને ત્યાં સુધી ચેનલ ફેરવા કરે. એ એમ કે હજી મારા જેવું નથી આવ્યું, હજી મારા જેવું નથી આવ્યું, હું હાવ હડેલો ને આમાં સારું કેમ આવે છે. અને છે ને કોઈ માણસને ઓળખવો હોય ને આપણે આપણને ઓળખવા હોય ને તો કઈ ચેનલ આપણે જોઈએ છીએ એવા આપણે છીએ. ઘરે છાપવું આવે ને શું વાંચીએ છીએ, શું છાપવામાં જોઈએ છીએ, જે વાંચીએ છીએ જે જોઈએ છીએ તેવા આપણે છીએ. આપણું માપ કાઢવું હોય તો એમ નીકળે. હવે આવડો અંદર જોતો હશે ને, અમે તો જઈને ગયા એટલે એના બાપાને એમ થયું કે સ્વામી આવ્યા ને આ માળો એટલે બહાર નીકળતો નથી પગે લાગવા. એટલે એને આગ્રહ કર્યો, બહાર આવે હવે અમને બહાર સંભળાય, બનકેર ઘડીક ટીવી સ્વામી આવ્યા છે ને સમજતો નથી આવું કે. એટલે હાલને ડાયો થાય સ્વામીને એમ થાય કેમ નો આવ્યો, ખાલી કોડા બતાડવા તાઈ કે ખબર છે તને હવે આ રૂપિયામાં જ રસ છે, ભગવાનમાં સંતોમ નથી, પણ અમથો તો આવે તે વલ્યો ના જ પડે. પછી માળો કે મને 100 રૂપિયા બધો વાપરવા તો આવું, હાલભાઈ આપીશ. તે આવ્યો બહાર, અમે બેઠા હતા ત્યાં આવીને ઉભો રહ્યો, પણ ઘોડું પગ પછાડીને ઉભો રહ્યો, એમ ઉભો રહ્યો આમ જરાક નમીને, જીન્સનું પેન્ટ પહેરેલું, લટાર પટન સટિયા, અને બીજી ભાઈનો એના બાપા કે આમાં હરખો પગે લાગીને હરખો તો ઠોહા હું મારો 100 રૂપિયામાં એટલું જ હોય કે. લે હાલે કર વાત. ખરેખર આમાં એનો કઈ વાંક નથી, આ તો રૂપિયાનો પ્રભાવ છે. એનો એ જીવ જો કોઈ ગરીબને ઘરે સામાન્ય સત્સંગીના કુટુંબમાં જન્મ હોત ને તો સંતોન ભાળીને દંડવટ કરત. મેં એનો શું વાંક છે બિચારો,
અઢળક સંપત્તિમાં આળોટતા માણસોને ભગવાનમાં હેત રાખવું બહુ કઠણ છે. ભગવાન અને સંત એને ક્યાંથી વાલા લાગે? ભાગ્યશાળી હોય કોક તો એને વાલા લાગે. નખરા કરે નવીના, ભાઈ જ ભાઈ તેના નખરા કરે. હા, એ ડોહા બુઢા ગઢા થઈ ગયા હોય તો એ છોકરાના છોકરીના લગ્નમાં નાચવા વાળા બોલાવે, અને વેંતનો હોય ટાંગ આમ તો પોતે ઉભા થઈ જાય, મોઢામાં થૂક ઉડતું જાય, હવે હેઠો બે ને આ દાડા વીઆઈ ગયા, હા કે ડિસ્કો કરવો છે, હવે હેઠો બે નથી હારો લાગતો. હરિભગત હોય, એના મા બાપ સત્સંગી હોય, ડોહાડોહી બિચારા દુઃખી થતા હોય, આ તો દારૂ મંગાવે ને મીટ મગાવે, એવા જલસા કરે. કારણ રૂપિયા, બીજું હું પણ ડોલર ઉપાધિ એને કરીશ. અને હવે પછીની વાત જો, રૂપિયે દી કર્યા રૂપિયે નારી, રૂપિયો ભાળી આવે વેલા.
રૂપિયે દી કર્યા રૂપિયે નારી, રૂપિયો ભાળી આવે વેલા.
રૂપિયો હોય તો આવે સહુ પાસે,
રૂપિયો હોય તો આવે સહુ પાસે,
નહીતર મારે સૌ થેલા જગતમાં, રૂપિયો સહુનો રાજા.
રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો, રૂપિયો સહુનો રાજા.
રૂપિયા દીકરા, રૂપિયા વાળાના દીકરા બહુ થઈ જાય બધા. પૈસા વાળો ભાઈ નથી, લટુ પટુ થઈને એના દીકરા થયા નથી, કે એને ખોળે બેઠા નથી. રૂપિયે નારી, હાવ સીધી વાત છે, વેચાતું જ મળે, પૈસા હોવા જોઈએ. હા, પૈસા વાળાનો છોકરો નળિયા જેવો નાક, તાવડીને તળિયા જેવા ગાલ, હો ગારામાંથી જાણે આપણે હાથે બનાવ્યો હોય, અણકારી કરે એવો હોય. અને હારા મારી સ્વરૂપવાન છોકરીને ઈવડો ઈ પણ એ તમે રૂપિયા વાળાનું કોઈ કપલ આવે ને, રૂપિયા વાળાના છોકરા છોકરીનું પરણી, તમારે જોવાનું છોકરીની લાઈટમાં ઓઈલો દેખાતો હોય, મજા આવે જોવાની તમને. આપણને એમ થાય કે આ હું કઠણાઈ છે, આ આ જોડ જબરી જોડ જામીશ. પૈસા બીજું હું ખબર નહીં, આ એવું સમજતા છે પૈસા વાળાને ઘેરે દીકરી દઈ સુખી થાય, કઠણાય કઠણાય. એ મોટા બંગલામાં એના દુઃખ તો બહાર આવતા જ નથી ક્યાંય. દુલા કાગે મુંબઈના બંગલા જોઈને એક ભજન લખ્યું ભૂકા કાઢના, કહેવું કે આ બંગલામાં જે પાપ થાય છે એની વર્ણન થાય એમ નથી. આવું છે, કૃષ્ણ ભગવાને કીધું કે મથુરાના મહેલો કરતા સારો લાગે મને ગોકુળનો ગારો, વજવારો મને હાંભર્યો. એ સાચા નિર્મળ પ્રેમ ન હોય, જ્યાં અર્થ પ્રધાન હોય ત્યાં સાચા પ્રેમ નથી, ત્યાં કેવળ ઔપચારિકતા છે, કેવળ બિન વાસ્તવિકતા. સુખ છે ને એ વાસ્તવિક ચીજ છે, એ બિન વાસ્તવિકતામાંથી કોઈ દી ન મળે. અને જે માણસો બિન વાસ્તવિકતામાં રાચે છે એના જેવા મૂર્ખ શિરોમણી કોઈ નથી. ભલામણા, સાચો શેરો એક ચપટી જ હાથમાં આવે તો એ મોઢું ગળ્યું થાય, અને બનાવટી શેરો તગારાન તગારા ભર્યા હોય પણ કામનો કાંઈ નહીં. એમ કેવળ જ્યાં આડંબરો થાય છે ત્યાં મજા કાંઈ નથી. રૂપિયે નારી, રૂપિયો ભાળી આવે વહેલા, બધા ધોળ્યા જ આવે. અને આપણા સંતો અને શાસ્ત્રો તો ચોખી ના જ કહે છે કે રૂપિયામાં સંપત્તિમાં કોઈ ભૂલે સુખ માનશો નહીં. ભગવાન સ્વામિનારાયણ અડધી રાતે જાગ્યા, ગઢડામાં સાધુની ધર્મશાળામાં આવ્યા, અને પછી એવું બોલ્યા કે સર્વે જાગો બેહો, મારે એક વાત કેવી છે, આટાણે અમને એક વિચાર પૂછ્યો એટલે તમને કહેવા આવ્યા છે. કે આપણે અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર કર્યું, મહારાજે વાત કરી. આ જગતમાં ઘણા માણસો એવું માને છે કે રાજ્યમાં સુખ છે, સંપત્તિમાં સુખ છે. ભગવાન શ્રીહરિ કહે છે કે રૂપિયામાં સુખ નથી, સત્તામાં સુખ નથી. મહારાજનો આદેશ છે કે એમાં કોઈ સુખ માનશો, એટલે અડધી રાતે આવીને કીધું કે એમાં કાંઈ માલ નથી અને એમાં જે માલ માને છે એને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણનું આ ચિંતન છે, આપણું નથી. ભગવાન જ્યાં સુખની નાકે છે ત્યાં આપણને સુખ દેખાય છે. બોલો, મોટી કઠણાઈ આ છે. ભગવાન જ્યાં નાકે છે ત્યાં આપણને દેખાય છે. સત્સંગી જીવનમાં ભગવાન શ્રી હરિ વડોદરા જાય છે ત્યારે ગાયકવાડ સરકારને ઉપદેશ આપે છે ત્યારે પ્રભુ એવું બોલે છે, લોકો એવું માને છે કે રાજા સુખી હોય છે, પણ ભગવાન કહે છે રાજા જેટલું દુઃખી આ દુનિયામાં કોઈ નથી. નાના માણસોને એવું લાગે કે મોટા બધા સુખી હોય એમ, અધેરે બેઠા હોય, ઊંચા હોય, જાજુ માણા ફરતે ફરતું હોય, પણ એના દુઃખની વાત કોઈ દી મોઢે બોલાય એવી ન હોય. એ તો એવડે એ જાણે, એ કઠણાઈ કીધા જેવી જ ન હોય. કોગજી ક્યાંક બહાર આવે, બાકી તો એ બધું એમ જ હોય. માટે કોઈ દી ભૂલે સુખ માનવું નહીં. એક ચોકીદાર રાતે એનો ડ્રેસ પહેરી આમ ખુરશી બેઠેલો દરવાજે, રાતની ડ્યુટી ને, એટલે ઝોલે સડી ગયો. એમાં કોઈકે આવીને કહ્યું, અરે ઓ ડ્યુટી કા વક્ત હે ઓર સોતા હૈ, ત્યાં એટલું જ બોલ્યો, ક્યાં કરું મેરે કો નીંદ આતી યાર, અરે શેઠજી કો નહીં આતી, કે શું ઝાપટ મારી એને. શેઠજી એસી મૂતા છે, ડનલોપનું ગાડલું છે, હુવાનો એને સમય છે, એને નથી આવતી, ઓળખાય છે, ક્યાં કરું મેરે કો નીંદ આતી હૈ, કે એવું છે. એ ઊંઘેશ, એક જણે તો બહુ સરસ જવાબ દીધો, ઊંઘતો તો, અરે ભાઈ હમકો ભગવાન ને એ સોના દિયા હૈ, તુમકો ઓ સોના દિયા હૈ, આખીર બાદ સોને કી હૈ, અમને આ આપ્યું છે, આરામથી હોઈ શકે, તમને એ હોનું આપ્યું છે જેમાં ઊંઘ જ નથી. ગજબની વાત છે. રૂપિયો હોય તો આવે સૌ પાસે, કે છે, અને વાત હા સાચી છે. તમારી પાસે રૂપિયો હોય તો જ બધા પાસે આવે, નહીં તે રાઘા રે. ઓલી સુભાષસાગરમાં દામોદરાનંદ બ્રહ્મચારીએ એક મોટી કથા લખી છે દિવાળી બેનની. ભાઈને ધંધો ભાંગી ગયો ને બૈરીએ બહુ આગ્રહ કર્યો, બેન બહુ સુખી છે ને તમે જાઓ ને. પછી આ ન્યાય આવ્યો રખડતો રખડતો ને પાદર ગાય ઉસારતા ગોવાળને કીધું કે આ મોટા શેઠ છે ને નગર શેઠ બંગલામાં, એ દિવાળી બેન મારી બેન થાય છે, તું વાત કરી, ભાઈ આવ્યો 12 વર્ષે, તને બોણી મળશે. તો ઓલો દોડતો દોડતો ગયો કે દિવાળી બા ભાઈ આવ્યો, અને આ તો રાજી થઈ ગઈ, દાસ દાસીઓને બોલાવ્યું કે મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. બહુ જૂના જમાનાની વાત હોય એવું લાગે છે. પછી આવડો આ જ્યાં દરવાજામાં પગ દે તો લુગડા મેલા ચિથરેલે હાલ દાઢી સડી ગયેલી, જોયું છે ભાઈ પણ ધંધા બંધામાં ભાંગી ગયો છે ને કાંઈક માગવા આવ્યો છે, ને જો હું મોઢું દઈશ તો માગશે, અને હું કહીશ કે આ મારો ભાઈ છે તો આ મારા દાસ દાસીઓ નોકરો ને એવું લાગશે. એક દિવાળી બા શેઠાણી, આવો તો મારો ભાઈ ભિખારી. તરત બોલ્યો કે મારો ભાઈ નથી એમ બોલ્યા, ને એમ થઈ ગયું કે ધરતી ફાટે ને તો અહીં હમાઈ જાઉં. આ ક્યાં કરી માળી, મને જોઈને કે મારો ભાઈ નથી, હગી બેન, બહુ દુઃખ લાગ્યું. ત્યાંથી પાછો વળી ગયો, બાજુના શહેરમાં ગયો, ધીમે ધીમે મજૂરી કરી, પૈસા ભેગા કર્યા, કોઈ દુકાનદારે ભાગીદારી કરીને રડ્યો અને એવો પૈસા કમાણો, રૂપિયાના કોથળા ઉપડાવી આમ છોણીવાળા ને કડિયાવાળા ને મૂછાળા પાઘડીવાળા આમ ડાંગુવાળા સાથે નોકર ચાકરો લઈ અને ઘોડાગાડી જોડાવી અને પોતે આમ સરસ કપડાં બપડા પહેરીને પોતાને ગામ જતો હતો. ત્યાં બેનનું ગામ આવ્યું, મનમાં એમ થયું કે થોડુંક ટેસ્ટિંગ કરતા જાય બેનનું. ઈનો એ ભરવાડને ગાયું સાચતો કે કોની ગાયું સારો છો, ફલાણા શેઠની, તો કહેજો દિવાળી બાને, જાઓ તમારા કે ભાઈ આવ્યા છે. એટલે દોડતો દોડતો આવ્યો કે દિવાળી બા ભાઈ આવ્યા છે. તરત પૂછ્યું, કોઈ હારે છે, કપડાં કેવા પહેર્યા છે? પેલા એ કીધું કે હારે મોટા મોટા માણસો છે, ઘોડાગાડી છે, આમ વીટીઓ ને સોનાના હાર ને એવું બધું પહેર્યું છે, કે તો હાચું તો બોલાવી લેવો. પછી બધા દાસ દાસીઓને ભેગા કર્યા, એનો ભાઈ આવ્યો, દોડીને આમ પગમાં પડીને રડવા માંડીને, ભાઈ કેટલા દિવસે આવ્યા ને, હા તો હામું ને હામું જોઈ રહ્યો, વાહ પૈસાની બલિહારી વાહ. બેહોન આ મીંડોળે બેહાડ્યો ને આન તેન સરસ મજાનો થાળ કર્યો અને જમવા બેહાડ્યો. જમવા બેઠો ને તે આણે શું કર્યું ખબર છે? હાથમાંથી વીટી કાઢીને થાળમાં મૂકી, વીટી બેંગ લ્યો જમો. એટલે એની બેન કે ભાઈ આમ કેમ કરે છે? તો તમે જેને માટે થાળ કર્યો છે એને જમવાનું કહું છું. હું જ હતો કે થોડા વર્ષ પહેલા તું મને જોઈને એમ બોલી હતી મારો ભાઈ નથી એમ, અને આજ તું કહે મોઢે એટલું બધું મારા માટે કરે છે, મારી પાસે પૈસા આવ્યા એટલે બીજું કાંઈ, તને મારામાં શું રસ છે? તને પૈસામાં રસ છે? આ છે ભાઈ, પૈસો હોય તો સૌ આવે પાસે. પૂજ્ય પૈસાવાળાને ઘરે જેટલા ઇન્વિટેશનના કાર્ડ આવે છે એટલા કોઈ ગરીબને ઘરે આવે? એને આમંત્રણ કાર્ડ આવે એમ પૂછું છું. કોક દી બિચારા ગરીબને ઘરે ટપાલીને જવાનું થાય જ થાય, પૈસાવાળાના બાળને રોજ ઊભું રહેવું પડે, થપ્પો લઈને બધા લખે, એને ખબર હોય કે નથી આવવાના તોય લખે, કદાચ આવી જાય એમ. પૈસાવાળાની વાહે બધા ફરી ફરીને ફોન નંબર માગ્યા કરે, તમારો ફોન નંબર દેજો ને, તમારો દેજો ને. ઓલાને કોણ પૂછે બિચારા, એને શાંતિ ધ્યાન ભજન માળા થાય જ્યાં બેહાડ્યો હોય ને. આવી વાતો છે. હવે કે છે, રૂપિયો હોય તો સહુ બોલાવે, બોલાવે કુટુંબ કબીલા.
રૂપિયો હોય તો સહુ બોલાવે, બોલાવે કુટુંબ કબીલા.
હે રૂપિયા વિના હાથ પગ હાલે નહીં,
રૂપિયા વિના હાથ પગ હાલે નહીં.
થઈ જાય મોઢા એના ઢીલા જગતમાં, રૂપિયા સહુનો રાજા.
રૂપિયા સહુનો રાજા, રૂપિયા સહુનો રાજા.
રૂપિયા સારા કામ કરાવે, કામ કરાવે ઈ મેલા.
રૂપિયા સારા કામ કરાવે, કામ કરાવે ઈ મેલા.
રૂપિયા સહુને રાજી રાખે,
રૂપિયા સહુને રાજી રાખે.
રૂપિયા કરી મૂકે ખેલા જગતમાં, રૂપિયા સહુનો રાજા.
રૂપિયા સહુનો રાજા, રૂપિયા સહુનો રાજા,
રૂપિયા સહુનો, રૂપિયા સહુનો રાજા. બહુ સરસ વાત કરી. આપણે દ્રષ્ટાંતિ જોયું એમ દિવાળી બેનું, કે કુટુંબ કબીલાય ન બોલાવે છે રૂપિયો ન હોય તો. રૂપિયા વિના હાથ પગ હાલે નહીં, માણસ ઢીલા થઈ જાય. પૈસા હોય તો જોર આવે. અમે ભણતા ત્યારે હિતોપદેશમાં એક પેલા ઉંદરડાનો દાખલો આવતો, ઉત્પ્લુત્ય ઉત્પ્લુત્ય નાગદંત કે, સંતોને ખબર હોય. પેલો સંન્યાસી, એક સંન્યાસીને ઘરે બેહવા ગયો, તે એક ઉંદરડું છે ને એમ ઠેકડો મારીને ઠેઠ ઝોળી ટીંગાડીથી ન્યા મળું છોટી જાય ને, ઝોળીમાંથી અનાજ ખાય. એટલે પેલો સંન્યાસી જોઈ રહ્યો, તો પેલો સંન્યાસી કે તમે મારી વાતમાં ધ્યાન આપતા નથી, ત્યાં હું જોયા કરો? તો કે ઉંદરડું જોઉં છું. આટલું બધું ઉંદરડું ઠેકડો મારે છે, કમાલ છે કે? માનો ન માનો, પણ આ ઉંદરડું જ્યાં રહે છે ત્યાં ધન હોવું જોઈએ. આ ધનની ગરમી છે કે? આ રૂપિયાનો પાવર છે, નહીં તો ઉંદરડું એટલો ઠેકડો મારે કે કમાલ છે. માટે કે છે એનું દર ગોતો, ઉંદરડા ત્યાંથી કાઢ્યું ભાગ્યું એને દરમાં ગયું, એટલે તરત બે જઈને દર ખોદ્યું. ખરેખર એના દર નીચેથી પુષ્કળ ધન નીકળ્યું, સોનું નીકળ્યું. તેવલે બધું કાઢી લીધું અને પછી ઉંદરડાની હામું જોયું, માંડ માંડ હાલી હતું, ટાંગા ઢહડતું. ત્યારે પેલા સંન્યાસીએ કીધું, જો જો પૈસાની ગરમી નીકળી ગઈ, જો પાવર વયો ગયો, આવ ડીમ થઈ ગયો. હાથ પગ થઈ જાય ઢીલા કે છે, મોઢા થઈ જાય ઢીલા, આ તો બધું એવું છે. પણ હા, રૂપિયો હારા કામ કરાવે, કામ કરાવી મેલા. જો રૂપિયો હોય ને તમારે હારા કામ કરવા હોય તો થાય. ધનને જો સદ રસ્તે વાપરો, ભગવાનને પ્રસન્ન કરો, સારા કામ કરો, તો એ રૂપિયો તમારો ઉદ્ધાર કરે. અને જો એને હારા કામમાં ન વાપરો તો એ મેલા કામમાં વપરાય વપરાય ને વપરાય ને, કાં પડ્યો રહે ને આપણે મરી જઈ, બીજું કાંઈ ન થાય.
એક ભાઈ પાસે બહુ રૂપિયા હતા, એના ફળી આમ ખાડો કરીને ડેટ્યા, રોજ સવારે હાંજ ને બપોર ત્રણ ટાઈમ ત્યાં જોયા કરે. એમાં કોઈક જાણ ભેદું ને એમ થયું, મારો બેટો એક જ જગ્યાએ રોજ આ જોજો કરે છે, અહીં કઈક છે. રાતે સાત આઠ જણા ભેગા થઈને ખોદીને બધું લઈને વહી ગયા. સવારે ઉઠીને આમ જોયું ત્યાં ખાડો, અને બરાડા પાડ્યા, લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો, હાય હાય ગામ ભેગું છું, હું છું, બધું મારું લઈ ગયા, અરે અરે બધું મારું લઈ ગયા. તે ગામના કે પણ તમારી પાસે હતું? મોટો સવાલ થયો, તમારી પાસે હતું? બહુ હતું. તે અમને ખબર નહીં, સાસને મરસું ખાતા હતા, અમારે એમ કે નહીં હોય. નથી કોઈ દી તમે કાંઈ ઉત્સવ કરાવ્યો, નથી કાંઈ તમે કાંઈ કર્યું, હવે અમને શી ખબર તમારી પાસે હતું? બને હોય એવું. એક ગામમાં અમે ત્રણ વર રહ્યા, અને એક દી આવીને એક જણે કીધું કે સ્વામી ભાઈ કરી, આજ તો અમારા આંબાવાડિયામાં ચોર આવ્યા, બધી કેરી ઉતારી ગયા. અને તે દી મેં એને આ સવાલ કર્યો હતો, મેં કીધું તમારા આંબા છે? મને કહે છે એને 28 વીઘાના આંબા. મેં કીધું અમે ત્રણ વર્ષથી રહી છીએ, કોઈ દી ઠાકોરજીના ઘરે કેરી આવી નહીં, તમારા ઘેરે છે તો બધી સોર લઈ ગયા. મેં આ સાલ એટલે આવું છે. જો રૂપિયો હોય ને સારા કામમાં વાપરે તો બહુ મોટું કામ થાય, ભગવાન રાજી થઈ જાય. પણ એ થવું કઠણ છે. જેમ જેમ રૂપિયા ભેગા થતા જાય એમ એમ લોભ વધતો જાય. એક મિલે દસ વીસ, કોઈ ઈચ્છે તો વીસ મિલે સત સહસ્ત્ર ચહે. અને એક આશ્ચર્યકારી તમને વાત કહું, જેના સામાન્ય બધાના વ્યવહાર છે એ લોકો પાંચમો ભાગ ને દસમો ભાગ કાઢે છે. જેની પાસે પુષ્કળ ધન છે એનાથી દસમો ભાગ નીકળતો નથી, નથી નીકળતો. કારણ કે આમ કાઢવા જાય તો એમ થાય પણ આટલા બધા દેવાય? હમણે થોડા નીકળતા હોય દઈએ, આ તો બહુ ઝાઝા નીકળે છે એટલે કેમ દેવા. આમ લોભને મારે ભગત હોવા છતાંય દબાઈ જાય છે માણસ. હવે કવિ સલાહ દે છે કે રૂપિયો હોય તો અન્ન દાન દેજો, પ્રભુને રાખજો વાલા.
રૂપિયો હોય તો અન્ન દાન દેજો, પ્રભુને રાખજો વાલા.
તો અન્નદાન દેજો, પ્રભુને રાખજો વાલા.
રૂપિયો હોય તો અન્નદાન દેજો, પ્રભુને રાખજો વાલા.
દાસ કલ્યાણ કહે મારી વાત માનો તો,
દાસ કલ્યાણ કહે મારી વાત માનો તો,
રીજશે ધર્મ નો લાલો જગત માં, રૂપિયો સહુનો રાજા.
રૂપિયો સહુનો રાજા જગત માં, રૂપિયો સહુનો રાજા,
રૂપિયો સહુનો રાજા. રૂપિયો હોય તો અન્નદાન દેજો, વાપરી નાખજો. જે રૂપિયો વાપરતા નથી ને એનું લૂંટાઈ જાય છે. ઓલાનો ખાડો ખોદીને ફળિયામાંથી બધું લઈ ગયા અને રોતો તો ત્યારે ગામનાએ એને એક સલાહ આપી કે હવે તમે રડશો નહીં, તમે એમ માનો આ ખાડો દાટી દો, હરખું કરી નાખો, પાણી છાંટી દો, અને પછી તમારે એમ માનવાનું કે મારા રૂપિયા બધા અંદર પીડ્યા છે બસ. અને આનંદ માર્યો, કેમ છે, તમારે કોઈ દી કાઢવાના નહોતા, ખાવાના નહોતા, ખવડાવવાના નહોતા, ખાલી ત્યાં રાખી મેળવાના હતા. હોય તો શું, ન હોય તો શું, ફેર શું પડે છે? માન્યતાની જ મોજ કરતા હતા. માનો છે જ અને મોજ કરો, શું કામ રડો છો? વાત આવી થાય છે. માટે ધન હોય અને દાનમાં વાપરે એ માણસ ભાગ્યશાળી છે, નહીં વાપરે તો અંતે નાશ થઈ જવાનો છે, કાંઈ હાથમાં રહેવાનું નથી. ઘણાને ભગવાને આપ્યું છે પણ છૂટતું નથી, બહુ અઘરું હોય છે. અને વાપરી શકે છે અને સાબાશ છે. માતા પિતાના સંસ્કાર સારા હોય ને તો ધન છૂટે, નહીતર છૂટે નહીં. એક ભાઈ, એના મા બાપે કીધું કે ભાઈ તું છે ને જા બેનને સાસરેથી તેડીએ. એટલે ઘરેથી નીકળ્યો, બસ સ્ટેન્ડે આવીને બેઠો. એમાં એક ભાઈ ઓશિયાળું મોઢું કરીને બેઠેલો, એટલે એને કીધું કે ભાઈ તું આમ કેમ બેઠો છો?
તો કે ભાઈ હું બાર ગામનો છું અને હું જાતો તો ને અહીંયા મારું બસમાં ખીચું કપાઈ ગયું, અહીંથી મારે બસ બદલવાની હતી, હવે બધું જતું રહ્યું, કંઈ છે નહીં. આના મનમાં એમ વિચાર થયો કે આપણા ગામના પાદરમાં આ બારી ગામનો અજાણ્યો માણસ અને એનું ખીચું કપાઈ ગયું ને. એ કે તમારે અહીંથી તમારા ગામ જવામાં કેટલાની ટિકિટ થાય, કેટલા પૈસા? તો બોલો કે ભાઈ 115 રૂપિયા થાય. તો કે મારી પાસે 100 રૂપિયા છે, હું મારી બેનને કાલ તેડવા જઈશ. લો 100 રૂપિયા ને 15 તમે આમાં કોકને કહો, તમને આપી દે એટલે તમે પોકી જશો. એમ કહીને 100 રૂપિયા એને દઈને એની બસ જતી રહી. ઘરે પાછો આવ્યો ત્યારે એની બા પૂછવા માંડી કે બેટા કેમ પાછો આવ્યો, બસ ચૂક્યો? તો કે ના માં. તો કે આવું થયેલું, એક ભાઈનું ખીચું કપાઈ ગયેલું અને બિચારો બાર ગામનો હતો. તો પછી મેં એને પૂછ્યું તારે કેટલા પૈસા જોઈ ટિકિટના? તો કે 115. પછી મારી પાસે હો હતા, મેં એને આપી દીધા કે બેનને કાલ તેડવા જાઉં. એની બા કહેતા તો બહુ ખોટું કર્યું લે, આવું ગામ કરાઈ ગાંડા, આટલી બધી ભૂલ કરી? કે મા એમાં ભૂલ શું થઈ? તો કે બિચારો 15 રૂપિયા ક્યાં હોત છે? તો એને ઘેર લાવ્યો હોત તો આપણે જમાડત અને હો આપ્યા તો 15 બીજા આપત, ટિકિટ લાવી દેત. તો એને બિચારાને કોઈની આગળ હાથ તો લંબાવો નહીં. હે, આવી ભૂલ હવે કોઈ દી જિંદગીમાં ન કરતો કેશ. તો કે હવે માં હું ધ્યાન રાખીશ, એમ છોકરો બોલ્યો. આ મા બાપના સંસ્કાર છે, સમજાણ. હવે તમને કહું કે આ માણસ, આ છોકરા મોટા થાય અને પૈસા કમાય તો એને સહેજ વાત જ કરવી પડે કે ભાઈ આ કામ છે, આ ઉત્સવ છે, આ સમયો છે, આ સ્કૂલ બંધાય છે, આ દવાખાનું છે, આ સારી સંસ્થા છે, આ હોનારત થયું છે, આ થયું છે, તમાને ભગવાને ઘણું આપ્યું છે. તો ફટ લઈને ચેક જ લખે કે જાઓ આપણા તરફથી આપી દેજો. કેમ જે મા બાપના ગુરુના સંસ્કાર છે. હવે કોકના ઘરમાં કંઈક વસ્તુ લાવ્યા, વટાણા કે ડાળિયા કંઈક ભાગ લાવ્યા, એ છોકરાને આપે. છોકરા તો બિચારા બાળક હોય, આગલા ગંજવામાં ડાળિયા વટાણા ભરે અને પછી આમ હાથ નાખીને આમ ખાતું જાય. અને છોકરું તે રમતું રમતું શેરીમાં જાય, શેરીમાં એની જેવડા જેવડા બાળકો મળે તો છોકરામાં જ કંઈ કળિયુગ ન હોય. એ પિન્ટુ લે ડાળિયા, એ મુન્ના લે વટાણા, મારા બાપા ગયા હતા ને તે લાવ્યા છે, નડિયાદથી લાવ્યા છે, લે બધાને વેચે. હવે એની મા ફળિયું વાળતી વાળતી આમ બારણું ખુલ્લું હોય ત્યાંથી શેરીમાં જોવે, લે માર રોયો બધાને દઈ દેશ. પેટમાં ભડકો ઉપડ્યો, બધાને દઈ દેવા આપ્યા છે. એ અમાર અને એ ડોળાને હાથમાં હાવણો ને ખબર પડી જાય, આવ્યો વાંકમાં હું. બિચારો ધીમો ધીમો આવ્યો, આમ આમ વળ દેતો દેતો બુસકોટને કે આજ મરવાના અહીંયા, એમ કરીને આમ લઈ જાય એક બાજુ ખૂણા. પછી બહાર શેરીને છોકરા ભાળે ને, કેમ એને આપ્યા ડાળિયા? તેમ મારે મિત્ર, એને આપવાના? તને એને આપવા આપ્યા હતા કે તને ખાવા આપ્યા હતા? તો મને ખાવા આપ્યા. એને કેમ આપ્યા? તો ભૂલ થઈ, ભૂલ ના દીકરા આપીશ કોઈ દી? તો કહું કોઈ એમ નહીં. એમ કરીને શોર્ટ ગયો, વાંહીથી લે વળ દેવો અને પછી કે બોલ હવે કોઈ દી આપીશ? તો કે નહીં આપું. બોલ. એ છોકરો રોતો રોતો 3 વાર બોલે કે કોઈ દી કોઈને કાંઈ નહીં આપું, કોઈ દી કોઈને નહીં આપું, માં મૂકી દે, કોઈ દી કોઈને નહીં આપું. પછી મૂકે. હવે એ મોટો થાય, એને બાપા પેઢી નાખી હોય મુંબઈમાં, સુરતમાં, અમદાવાદ, વડોદરામાં, આપણે ન્યા જઈ કે આ કાંઈક થાય છે એમાં તમે કાંઈક? તો કે હું કોઈ દી કોઈ નહીં દઉં, મારી બાઈએ મોટે મોં પેટ લેવડે. એ તમે ઘર ભૂલ્યા, હું કાંઈ કોઈ દી નહીં આપું. એ આપે? કાંઈ ન આપે. ખરેખર જે લોકો ભગવાનને અર્થે વાપરી શકે છે એને ધન્યવાદ છે. ભગવાન શ્રી હરિ એવાને જ અનંત ઘણું આપે છે અને જે નથી આપતા ને એનું ભગવાન બધું લઈ લે છે. ભગવાન એમ કહે છે કે તું તારા મેતે ખીચામાં હાથ નાખ અને થોડું ઘણું અહીંયા રાખ. તો એવડો એ કે પણ મારે જીગર હાલતી નથી. ભગવાન કહેજો તો તારી મેળે તું તારા ખીચામાં હાથ નાખીને કાંઈક કાઢી નહીં દે તો પછી હું હાથ નાખીશ. વાત આમ છે, અને હું હાથ રાખીશ તો તારા હારું કાંઈ નહીં રાખું.
તલિયું સાફ કરી શકે છે. માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ લક્ષ્મીનારાયણ દેવની અદભુત કથા આલે છે. આપણે લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં બેઠા છીએ, એમની કૃપાથી સુખી છીએ. જો ભગવાને આપ્યું હોય તો આપજો. અજમેરા પરિવારમાંથી એ શીખવા જેવું છે કે ભગવાને એમને આપ્યું છે તો એ લોકો ઘણું બધું વાપરે છે. આપણે પણ ભગવાન આગળ પ્રતિજ્ઞા કરીએ કે પ્રભુ, તમે જો અમને આપશો તો અમે પણ સારા કામ કરશું અને તમારો સંતોનો બધાનો રાજીપો લેશું. એટલી વાત સાથે વાલા ભક્તો, આ કથાને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.